ಸೃಷ್ಟ ಮುಕ್ತ ಗಣೇರ್ ನಿಜಾಕ್ಷರ ಪದೇ ದಿವ್ಯಾಕೃತಿ ಸಾದರಂ ಯೋ ಭಕ್ತೋ ಪ್ರಗಟಿ ಬಭೂವ ದಯಯಾ ಧರ್ಮ ಜನ ಶ್ರೇಯಸೆ ಆತ್ರೋನ್ಮುಲೈ ತುಂ ಪಧರ್ಮ ಮವಿತುಂ ಸಾಧುಂಶ್ಚ ಧರ್ಮಂ ಶುಭಂ ಧ್ಯಾಯೇತಂ ಹರಿಮೀಶ್ವರೇಶ್ವರಮಹಂ ಸದ್ಬುದ್ಧಿದಂ ಸರ್ವದಾ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವಾವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕಾರಣ ಕಾರಣಾಯ ಅಂತರ್ಯಾಮಿಣೇ ಶ್ರೀಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದದಾಯಿನೇ ಆನಂದ ಘನಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪ ಕಾರಿಣೇ ವನವಾಸಿ ಶ್ರೀ ನೀಲಕಂಠ ವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಮಹಾಮನೋಹರಾಯ ಅತಿ ಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಅಖಂಡ ಶ್ರೀ ಹರಿಧಾರಕಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಸದ್ಗುರು ಗೋಪಾಲಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಗುಣಾತೀತಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಶತಾನಂದ ಮುನಯೇ ಸ್ವರೂಪಾನಂದ ಮುನಯೇ ಸಚ್ಚಿದಾನಂದ ಮುನಯೇ ಸಿದ್ಧಾನಂದ ಮುನಯೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚೈತನ್ಯಾನಂದ ಮುನಯೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಭಾಯಿ ರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ ಭಾಯಾತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಿಷ್ಕುವಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆಧಾರಾನಂದ ಮುನಯೇ ಚ ನಮೋ ನಮಃ. ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಸದ್ಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಧಾಮಸ್ಥ ಸರ್ವ ಮುಕ್ತೇಭ್ಯಃ ಪ್ರಗಟ ಸರ್ವೇ ಸಾಧು ಹರಿ ಭಕ್ತೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬಾಲ ಭಕ್ತೋ, ಆಪ್ ಜಾಣೋ ಛೋ ಎ ರೀತೆ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಸಂಪ್ರದಾಯನ ಏಕ ಮಹಾನ್ ಬ್ರಹ್ಮಚಾರಿ ಮಹಾವಿದ್ವಾನ್ ಸದ್ಗುರು ಗೋಪಾಲ ಸ್ವಾಮಿನಿ ಕೃಪಾಥಿ ಆಶೀರ್ವಾದ ಥೀ ಜೋಯ ಆ ಸಂಪ್ರದಾಯಿನಿ ಸಾಹಿತ್ಯ ಕ್ಷೇತ್ರ ಬಹು ಮೋಟಿ ಸೇವಾ ಕರಿ. ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೆ ಖೂಬ್ ಸೇವೆಲ್ಲ ಆಚಾರ್ಯ ರಘುವೀರ್ಜಿ ಮಹಾರಾಜ್, ಭಗವತ್ ಪ್ರಸಾದ್ಜಿ ಮಹಾರಾಜ್ ಅನೆ ಠೇಠ ವಿಹಾರಿ ಲಾಲ್ಜಿ ಮಹಾರಾಜ್ ಸುದ್ದಿ ಅನೇಕ ಸಂಸ್ಕೃತ ಸಾಹಿತ್ಯನ ಮಹಾಮೋಟಾ ಗ್ರಂಥೋ ರಚಿನೆ ಜೆಮಣೆ ಉದ್ಧವ ಸಂಪ್ರದಾಯಿನೆ ಖೂಬ್ ಮಜಬೂತ್ ಬನಾಯವು ಏವಾ ಏಕ ಬ್ರಹ್ಮಚಾರಿ ಅಚಿಂತ್ಯಾನಂದಜಿ ಸ್ವಾಮಿನೋ ಏಕ ನಾನೋ ಇವ ಗ್ರಂಥ ವಿವೇಕ್ ಶತಕ್ ಏನಾ ಉಪರ ಆಪಡೆ ಆಪಡಿ ರೀತೆ થોડી કથા કરીએ છીએ. એમાં વિવેક શતક અંતર્ગત શક્તિ વિવેક નામનો આ જે વિષય છે આપણી આ 16મી સભા છે. સંવત 2069 વૈશાખ વદ પડ્યું અને બીજ ભેળું છે. જૂનાગઢના રાધારમણ દેવનો પાટોત્સવ અને કાલિયુબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજનો આજે પાટોત્સવ છે. હવારે આપણે અભિષેકના દર્શન કાલિયુબાગ ઘનશ્યામ મહારાજના કર્યા. હા, આજે તારીખ 26 મે 2013 અને રવિવાર છે. વાલા ભક્તો, આજે શેના ઉપર વાત કરવાની છે આપણે? શક્તિ વિવેક, ખરું ને? આપણા જીવનમાં બે વાત છે, એક શક્તિ ઓળખવી અને પછી એને વિવેકપૂર્ણ વાપરવી, બે પાર્ટ એના ઉપર આખી વાત છે. 20-21 પ્રશ્ન છે. પ્રશ્ન સંભળાવી દો તમને. શક્તિ એટલે શું? શક્તિ વિવેક એટલે શું? શક્તિ કેટલા પ્રકારની હોઈ શકે? શક્તિ ઓળખવાથી શું ફાયદા થાય? શક્તિ અને ઉત્સાહ એક જ છે કે અલગ અલગ? શક્તિ ન ઓળખે શું નુકસાન જાય? શક્તિ વિવેકની જરૂર શું? શક્તિનો પ્રભાવ શું હોઈ શકે? શક્તિ વિવેકનો પ્રભાવ શું, કેવો અને કેટલો પડે? શક્તિ વિવેક ન હોય તો શું નુકસાન? શક્તિ વિવેક રાખે તો ફાયદા શું? શક્તિ વિવેક રાખવા જતાં શું તકલીફ પડે? શક્તિ વિવેક સફળ ક્યારે થયો કહેવાય? શક્તિ વિવેક નિષ્ફળ ક્યારે ગયો કહેવાય? શક્તિ વિવેક રાખનારે શું સાવધાની રાખવી જરૂરી છે? કેવો શક્તિ વિવેક શ્રીહરિ અને સંતોને ગમે અને કેવો ન ગમે? શક્તિ વિવેક રાખવાની કુને કાંઈ ખરી? શક્તિ વિવેકની મર્યાદા છે કે નહીં? શક્તિ વિવેક ક્યાં સુધી રાખવો જોઈએ? શક્તિ વિવેક પ્રાપ્ત કરવાના ઉપાય શું? આટલા પ્રશ્નોના ઉત્તરમાં આ સભા થાય. બધા સાવધાન છો ને? બરાબર, સભા સાંભળીને જીવનમાં કાંઈક કામ લાગે એમ એને પ્રેક્ટિકલી કરશો કે પછી તમે તમારે બોલે જાઓ? બેઠા છે, તમે ખોટું નહીં બોલો એમ અમને વિશ્વાસ છે, એટલે હોઈ જતા નહીં. મેરે પ્યારે યુવાનો, ઇન બોડરી લોગો કે લીએ યે સભા બહોત જ્યાદાતર નહીં હૈ, મગર તુમ્હારે લીએ હૈ. આઈ બાત દિમાગ મેં? અભી અભી તુમ્હારી ઉમર બહોત નહીં હો ચુકી હૈ, આપ જો ચાહો તો કુછ કર સકો. યહાં શક્તિ ઓર શક્તિ કે વિવેક કે બારે મેં હમને જો કુછ સોચા હૈ વો આપકે સામને મેં પ્રસ્તુત કર રહા હું, ઇસલિયે ધ્યાન દીજિયે. મેરે પ્યારે યુવાનો, તુમ્હારે લીએ મેં ખાસ સાવધાની કે સાથ કહેતા હું, ધ્યાન દીજિયે. ઓર હમારે ઇન મહાત્માઓ મેં અભી અભી જો સબ યંગ હૈ, અભી તો કોઈ બુઢ્ઢે નહીં હૈ, ઇન લોગો કે લીએ અભી બહુ જરૂરી હૈ. મેં સહી કહેતા હું, ઓર ઇન પાર્ષદ લોગો કે લીએ, હા મોમોક્ષ ઓર સાધક લોગો કે લીએ તો બડી અચ્છી બાત હૈ, એ સીખને કી બહુ જરૂરિયાત. શક્તિ એટલે શું? આપણી અસલ ગુજરાતી હે ભાઈ, શક્તિ એટલે શું કહો? લ્યો જો, સાંભળી લ્યો, અહીંયા ભગવાનની શક્તિની કોઈ વાત કરવાની નથી. ભગવાને આપણને જે આપી હોય ને એની વાત કરવાની છે. એટલે તમે ભગવાનની કોઈ મોટી મોટી વાતો ન અહીં લાવતા પ્લીઝ. ભગવાનની શક્તિ તો હો, એની તો રોજ વાત કરીશ. કોઈક દી આપણી શક્તિની તો વાત કરવી જોઈએ ને. આપણી છે નહીં પણ ભગવાને આપી હોય એની વાત છે. આમ આપણે ટૂંકું કહીએ, શાસ્ત્રીય અર્થમાં તો બધું શક્તિ વિષય તો બહુ મોટું મોટું વિદ્વાનો બોલે, આપણને એવું ફાવે નહીં. પણ આપણે તો વ્યક્તિ કે વસ્તુમાં રહેલું કોઈ પણ કાર્ય પાર પાડવા માટેનું બળ, ટૂંક આપણામાં રહેલું કાર્ય કરવાનું બળ, કાર્ય પાર પાડવાનું બળ, એને આપણે શક્તિ કહીશું. સામર્થ્ય કહીએ, જોર કહીએ, તાકાત કહીએ, આવડત કહીએ, ચતુરાઈ કહીએ, જે કહીએ બોલો, વાંધો નહીં. શરીર સંપત્તિ વગેરે જે લેવું હોય, ટૂંકમાં શક્તિ એટલે ઇષ્ટ કાર્ય કરવાનું સામર્થ્ય. હા, ખોટું કરવાનું સામર્થ્ય એ શક્તિ કહેવાય, પણ આપણે એની જરૂર નહીં, આમ તો આવી જાય. હારું મળું હવળું કે ઊંધું મારવાનું જે જોર હોય ને એને શક્તિ કહેવાય, બરોબર? શક્તિમાં સમજ પડી ગઈ. હવે શક્તિ વિવેક એટલે શું? સાંભળી લ્યો, શક્તિ વિવેક એટલે કે શક્તિનો સદુપયોગ કરવાની કળા, દુરુપયોગ ટાળવાનું ડાપણ, शक्ति द्वारा थता फायदा नुकसान वगैरह नु ज्ञान, योग्या योग्य नो निर्णय, अर्थात आपने मळेली शक्ति ने क्या क्यारे केटली अने केम वापरवी तेनु यथार्थ ज्ञान, एनु नाम शक्ति नो विवेक। एटले के शक्ति वापरवानो विवेक, एने ज कहीए छीए शक्ति विवेक। आटलू बैठू, हवे शक्ति केटला प्रकारनी होई शके? अरे बापा, अनेक प्रकारनी शक्ति होई शके। केटला प्रकारनी? अनेक प्रकारनी। हा, जेटला पदार्थ एटली शक्ति। बद्दाम शक्ति होय अणु अणुमा, पण आपणे तो मोटू मोटू समजी। आपणे शक्तिना त्रण प्रकार पड्या, केटला? एक आपणा आत्मानी शक्ति, एटले आत्मानु धर्मभूत ज्ञान, गुण, चेतना, वृत्ति, चेतननु चैतन्य, ई पहली शक्ति। आगे बात दिमागमां, जे शक्ति आपणाथी क्यारे अलग नथी होती, अप्रथक सिद्ध गुण छे आत्मानो, ये शक्ति नंबर वन। नंबर टू पर श्री हरि द्वारा प्राप्त शरीरादि शक्ति, ख्याल आवी गया? भगवाने आपणने आ शरीर आप्युं छे, एक नहीं तण, केटला? कारण, सूक्ष्म अने थूल शरीर, ते आत्माने प्राप्त थयेलू सामर्थ्य कहेवाय। एनाथी आत्मा अवळू हवळू जे करवू होय ते करी शके, धाममां जई शके ने गाममां जई शके, स्वर्गमां जाय नरकमां जाय, पुण्य कमाय या तो पाप कमाय। आत्माने मळेलू आ शरीर बहु मोटी शक्ति छे, एनाथी भक्ति थाय छे ने भाई, बोलो। ભગવાને ઇન્દ્રિયો આપી, કેટલી સરસ, 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ, એ 14 તાકાત તો એટલી બધી જોરદાર તાકાત છે, એમાંથી એક નો હોય તો ખબર પડે, પગ નો હોય તો ખબર પડે, હાથ નો હોય તો ખબર પડે, હા કાન નો હોય તો ખબર પડે, આંખ નો હોય તો, જીભ નો હોય તો પછી આ કઈ નાની હોની શક્તિઓ નહીં, આત્માને પ્રાપ્ત થયેલી શક્તિઓ છે ભાઈ, એ ભગવાનનું આપેલું બળ છે। બોલો મેરે ભાઈ, કેટલી મોટી વાત કહેવાય આ। આંખની દ્રષ્ટિ વહી જાય છે તો કરોડો રૂપિયા ડોક્ટરને આપો તો પણ ડોક્ટર પાછી નહીં લાવી શકતા, બોલો। ઘણાને બોલવાનું બંધ થઈ જાય છે, બિચારા દોડાદોડ કરે છે, અહીંયા ત્યાં વિદેશમાં મોટી હોસ્પિટલ ને મોટા ડોક્ટર ને તમે કહો એટલા રૂપિયા, પણ ડોક્ટરો આમ કરી નાખે કે હવે એ અમારું કામ નહીં। હે ભગવાનની આપેલી શક્તિ, હે મફતમાં, આંખ કાન નાક જીભ મફતમાં, હાથ પગ શરીર, માગ્યું ભગવાને એના બદલામાં કાંઈ તમને માગ્યું? ભગવાન આપણને આખી જિંદગી હા મફતમાં શક્તિ આપે છે, બોલો। ક્યારેક ન કરવાના ઉતળા કરીને ભોગ બહુ ભોગવીને પછી આપણે શક્તિહીન થઈ ગયા હોય તો એ ડોક્ટર પાસે શક્તિની ગોળીઓ લેવા જાય, મારા બેટા એક ગોળીના કેટલા રૂપિયા દેવા પડે, બોલો। એ થોડા સમય શક્તિ રહે ને પાછા લૂસ, પણ ભગવાને તો હાવ મફતમાં અપરંપાર શક્તિ આપી છે, એટલું નહીં આપ્યા જ કરે છે, કાયમ શક્તિ પૂરી પાડે શક્તિમાન શ્રી હરિ। આમ ટોટલી શક્તિ તો એક શક્તિમાન પરમાત્માની છે, આપણે સમજીએ છીએ। જીવાત્માને એના દ્વારા જ ભગવાન પોતે પ્રકાશે છે। જીવાત્માની અંદર એક શક્તિ છે, કર્તૃત્વ શક્તિ, પણ એના પ્રકાશક પ્રભુ હોવાથી સર્વ પ્રકાશક, સર્વ ધારક, સર્વ નિયંતા, સર્વ કંટ્રોલર, સર્વના સ્વામી, સર્વ નિયામક એક ભગવાન છે, એટલે બધું ભગવાનનું કહેવાય। પણ આત્માને વિશે ચેતના છે, ચૈતન્ય છે, કર્તૃત્વ શક્તિ છે, ભગવાન એને પ્રકાશી આપે છે। આપણે એ ભગવાનની પ્રકાશેલી કે આપેલી જે કાંઈ સામર્થ્ય છે એને આપણી શક્તિ કહેશું અત્યારે. હો કે આપણે બે શક્તિ ગણી, આત્માના ધર્મ ભૂત ગુણ અને ભગવાને આપેલું શરીર વગેરે ઇન્દ્રિયો અંતકણ વગેરે શક્તિ. કેમ મનમાં કેટલી શક્તિ? ચિત્તમાં, બુદ્ધિમાં, અહમતિમાં છે ને. હા, ભાગવતમાં આવે છે કે ભગવાને આ જીવને મન બુદ્ધિ ઇન્દ્રિયો અંધકરણ શરીર રચી આલ્યું, રચીને આલ્યું બાપાએ આલ્યું. હવે આનો હરખો ઉપયોગ શીખવાડવા સારું થઈને આજની સભા છે. બાપાએ જે આલ્યું છે ને એનો હરખો હખણો ઉપયોગ કરવો. બધું ઊંધું મારીએ છીએ આપણે, સમજ્યા હણ્યા વગરનું, બરોબર ને? કોઈ મશની ડાબલી આપે અને એને આંજણ આંજી તો આખી રૂપાળી લાગે, કપાળે ભંસી તો કોકેલા ડાઘો ક્યાં પડ્યો, અને આંખી આંજી કે સરસ આંખ્યું. આમ છે મૂળ આ ઉપયોગની વાત છે. હવે ત્રીજી શક્તિ જાણો છો? પૈસા, સત્તા, આપણી બધી ઓળખાણ હોય, આપણો પ્રભાવ આબરૂ હોય, એ બધી શક્તિઓ છે. એ બધી કામ લાગે, લાગે કે ન લાગે? તો અહીં કુંડલમાં કોકને રહોડું હાંપ્યું હોય ને તો એને કોને જમાડવા ન જમાડવા એને કામ લાગે, એ શક્તિ સત્તા. ફરા ખિસ્સામાં રૂપિયા હોય તો સંતોને રસોઈ દેવી કે ન દેવી, જમાડવા કે બધાને રાજી કરવા, રવિ સભા રાખવી છે કે નથી રાખવી, એ બધું પૈસા હોય કામ લાગે. આ બધી શક્તિઓ છે. અને આપણી આબરૂ હોય તો આપણે કોકને કહીએ તે માણા માને અને આપણું ધાર્યું કામ થાય, હા કામ લાગે ને આબરૂ માટે શક્તિ છે. ટૂંકમાં કહીએ તો આત્માની, પિંડની ને બ્રહ્માંડની ત્રણ શક્તિઓ આપણને ઉપલબ્ધ છે. આત્મ, પિંડ ને બ્રહ્માંડ. આવી ગઈ મજા? આત્મ આવ્યો પિંડમાં ને પિંડ આવ્યું બ્રહ્માંડમાં. હવે આપણે બધું પડ્યું મૂકીને જોડાવું છે ભગવાનમાં, પણ આ બધી શક્તિઓને જો હરખી વાપરીશું તો ઝટ આપણે ભગવાનમાં જોડાશું, આ લોકમાં સુખી થશું. માટે સાવધાન, આજની સભાને બરાબર સાંભળો. હવે આગળ જાઉં છું. શક્તિ ઓળખવાથી શું ફાયદા થાય? પહેલી વાત આપણે હવે એ કરીશું કે શક્તિ ઓળખવી જોઈએ. આપણામાં કેટલી છે, આમામાં કેટલી છે, બરાબર માપથી ઓળખવી જોઈએ. કેટલી છે, કેવી છે, હો પછી. હા, કોકને 20 લાડવા ખાઈ લેવાની શક્તિ હોય, હ પછી એને કહો કે આટલાનો સરવાળો કરી દે, દી પાસે એમનો આવડે, એ શક્તિ ન હોય, એ મને નહીં ફાવે. કે એટલે શક્તિ કેટલી છે અને કેવી છે, આપણી અને હામાની, એટલે કે બધી વસ્તુની, એને ઓળખવી જોઈએ. ભગવાનમાં શક્તિ કેટલીઓ છે, કેવી છે, કેમ કામ કરે છે, શું કરે છે, તે કરે છે, એ બી જાણવું જોઈએ, ઓળખવું જોઈએ બધું, તો સુખી થવાય. અરે તમારા માતા પિતા, પત્ની, છોકરા, બાળકો, સગા, વાલા, સ્નેહીઓ, તમારો શેઠ, તમારો નોકર, તમારો વેપારી, આ બધાની શક્તિ કેવી ને કેટલી, કેમની છે, શું છે, એ બધું તમારે જાણવું જોઈએ. કેમ છે, એમની સાથે તમારે જીવવાનું છે. ભાભડભૂતરાની જેમ ના જીવાય, ગુગુ 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 જાડધારાની જેમ જાણવું છે. કોઈ પણ વસ્તુ તમે લાવો, આ પંખામાં શક્તિ કેટલી, આ લાઇટમાં શક્તિ કેટલી, ફ્રીજમાં શક્તિ કેટલી, બધી ખબર પડવી જોઈએ તમને, કેટલી ને કેવી. જો તમે ઓળખો તો ફાયદા થાય, અને ના ઓળખો તો ના થાય. હવે સાંભળી લેજો, જો આપણે આપણામાં રહેલી શક્તિને ઓળખીએ, એક તો જાણે ખોટો ભય ન રહે. આપણે ઘણી વખત ખોટા ડરતા હોઈએ છીએ કે મને ચોપાઈ ન આવડે, પણ આપણે જો આપણી તાકાત જાણી હોય તો એમ થાય કે ન શું આવડે. ઘણા ને એમ થાય કે હું ભૂખ્યો ન રહી શકું, પણ ક્યાંય કટવાઈ ગયા તણદી રહી શકીએ. ઘણા ને એમ થાય કે હું દોડી ન શકું, પણ વાહે વાઘ પડ્યો તો વાડ્યું ઠેકી જાય. એટલે આ શું છે કે ઘણી વખત માણસને એક તકલીફ થાય છે, એ તકલીફ એ છે શક્તિ હોવા છતાં એમ માની લે છે કે નથી, અને ઘણી વખત એનાથી ઉલટી તકલીફ થાય છે કે શક્તિ ન હોવા છતાંય માની લે છે કે ભાઈડ્યો જેમ તેમ, હા આમ કરી નાખો ને તેમ કરી નાખો, વ્યાત હોય નહીં ને અમદાવાદનું ભાડું કરવા નીકળી પડે. એટલા માટે શક્તિને પહેલા તો માપો, માપ ઓળખવી જોઈએ. એના બહુ જ ફાયદાઓ છે, લઘુતા ગ્રંથિનો નાશ થઈ જાય જો શક્તિ ઓળખી હોય તો આપણી બીજાની. આત્મવિશ્વાસ બળવાન બને, સાંભળ્યો, અને પોતાનું કાર્ય જો વિવેકથી વાપરે તો સફળ થાય થાય ને થાય. આ બધી શક્તિઓને વિવેકથી વાપરવામાં આવે તો કાર્ય થાય થાય ને થાય, અને વિવેકથી ન વાપરે તો પોતાનું કાર્ય બગડે ને બીજાનું બગાડીએ. આંખને કાનને વિવેકથી ન વાપરીએ તો આપણું કામ બગડે ને બીજાનું બગડે. એવી બધી જ બાબત સમજી લેજો. ભગવાને તમને કરોડો રૂપિયા આપ્યા, પણ એને વિવેકથી ન વાપરો ને ગમે એમ વાપરો તો બગડે કે આપણું બીજાનું બીજું. વાત એમ છે, કોઈ બી બાબત લઈ લો, એ ટુ ઝેડ, આમાં કઈ થોડોક વિચાર નથી, અનેક વિચારો જોડાઈ શકે એમ છે. સાંભળ્યો, હવે સાંભળી લો, કોઈ પણ ના સંઘને કારણે, વાતાવરણને કારણે કે કોઈ ઘટના ઘટી હોય એને કારણે આપણામાં પારાવાર તાકાત હોવા છતાં આપણને એમ થઈ જાય કે મારામાં કાંઈ શક્તિ નથી, હું તો સામાન્ય છું, મામૂલી છું, તો બહુ ખોટું જીવન જીવાઈ જાય. આખી જિંદગી આપણી કચરું થઈ જાય. એના માટે એક દાખલો દઉં છું. એકવાર ગરુડનું ઈંડું મરઘા ભેગું પડી ગયું, મરઘી ઈંડા પડ્યા છે ને એમાં ક્યાંકથી પડી ગયું, પાકી ગયું, એમાંથી ગરુડના બચ્ચાનો જન્મ થયો. પણ એ બચ્ચું મરઘીના બચ્ચા ભેળું રહ્યું એટલે પોતાને મરઘીનું બચ્ચું માનવા લાગ્યું અને એનું જ અનુકરણ કરવા લાગ્યું. ગંદકીમાં રહેલા અનાજના દાણા ખાય, કર્કશ અવાજ બોલે, મરઘીની જેમ જમીનથી વધુ ઊંચાઈ સુધી ઉડી શકે નહીં. બોલો, ગરુડનું બચ્ચું હતું છતાં પણ એવું વેધર મળી ગયું, તેવું થઈ ગયું. એક વખત આકાશમાં મસ્તીથી ઉડતા એક પક્ષીને જોઈને મરઘીના બચ્ચાએ મરઘીને પૂછ્યું, એટલે ગરુડના બચ્ચાએ, આ કેવું પક્ષી છે? અરે બેટા, એ તો ગરુડ છે, ગરુડ. હે, ગરુડ એટલે? અરે એ તો બહુ શક્તિશાળી પક્ષી ગણાય બેટા, હું એના જેમ ઉડી શકું. અરે કેવું વાત કરેશ, એની જેમ ઉડવાનું તને ન ભાવે, આપણે તો મરઘા ગણાય, એ તો ગરુડ કહેવાય. ગરુડના બચ્ચાને તો ભેળા રહેવાથી એ જ એની મા મનાતી ને એમાં જ હેત, એટલે મા વાક્ય બ્રહ્મ વાક્ય મનાઈ ગયું, સ્વીકારી લીધું. પછી તેના સંગે લઘુતા ગ્રંથિના કારણે આખી જિંદગી એણે મરઘી તરીકે વિતાવી નાખી. કેવી રીતે વિતાવી નાખી? મહારાજે પ્રથમના 70મા વતનામાં કીધું, આપણે છીએ ને ગરુડનું બચ્ચું છીએ, પણ મરઘાના ટોળા મળી ગયું. મહારાજ કે આ જીવ જન્મો એટલે એના માતા પિતાએ એને જ્ઞાન આપ્યું. હા, તારું નામ ઉગો, તારું નામ પોપટ, તારું નામ માધો, તું પટેલ, તું વાણિયો, આ આપણું ગામ, આ આપણી નાત, આ તારી માસીન, આ તારો કાકોન, આ તારો ફુવન, આ તારું ખેતર ને આ તારી વાડીન, નાખી દીધું. આપણે એનું જાણે બ્રહ્મ વાક્ય હોય એમ શીખવી લીધું. એટલે આખી જિંદગી દેહાભિમાની ના જાતના જ્ઞાન વાળા થઈ અને આ ગરુડના બચ્ચાની જેમ ઉકરડા ભંભોળીને જીવા. તકલીફ થઈ ગઈ, આપણે આત્મ તત્વ ન જાણ્યું, આત્માની તાકાત ન જાણી, આત્મામાં અખંડ પરમાત્મા રહ્યા છે એનો ખ્યાલ નો રહ્યો. હું એક સામાન્ય નાતનો સામાન્ય માણસ છું, આ મારા માતા પિતા છે, સમજ્યા. મહારાજે કીધું કે દરજીને ઘેરે ડગલો સીવાડીને કોઈ એમ માને કે દરજણ મારી માન, દરજી મારો બાપ, તો એ હાવ એવો જ હોય ને. પણ કોક દાડો સંત મળે ને એને એમ કે ભાઈ તું તો બ્રહ્મ છો, બ્રહ્મ, દેહ નથી, તારે નાત જાત નથી, તું તો પરમાત્મા જેવો અવિનાશી છો, નિર્વિકારી છો, નિર્લેપ છો, એની શક્તિનો પરિચય આપે, પૂરું થઈ જાય, ખબર પડી જાય ને હું કોણ છું, કેવો છું. પણ ક્યાં ખબર પડે છે, શક્તિ ઓળખવી જોઈએ પણ કોણ ઓળખે છે. એમ નામ જિંદગી જીવી નાખે છે, દેહના કીડા થઈ, નાત જાતના કીડા થઈ, ઓલ ટોટલી આત્માની શક્તિ બધી દબાયેલી રહેશે. ઘણી વખત કહું છું, 1000 વોલ્ટસ નો બલ્બ હોય અને માથે લોઢાનો હુંડલો ઢાંકે તો એક કિરણ બહાર ન નીકળે, એમ આપણે આ લોકના માણસોના સહવાસમાં મરઘીના બચ્ચાની જેમ આવી ગયા અને અહમ મમતાથી બંધાઈ ગયા. હવે જ્ઞાનની કોઈ કિરણ બહાર નીકળે નહીં, કેમ જે દેહાભિમાન રૂપ ટોપલો ઓઢ્યો, જડ થઈ ગયા, જડ સંગે જડ. એટલે આખી જિંદગી મરઘી તરીકે વિતાવી દીધી, એમ આપણે આખી જિંદગી પટેલ તરીકે, વાણિયા તરીકે, સ્ત્રી તરીકે, પુરુષ તરીકે, આ ગામનો છું, આટલો ભણેલો છું, જાડો છું, પાતળો છું, રૂપાળો, કદરૂપ, એમને મરઘાને જેમ જીવી નાખ્યું. સાંભળ્યો, અરે આ મરઘીના બચ્ચાએ તો તમામ પક્ષીઓમાં ટોચના સ્થાને બેસવાનું હતું, તેણે આખી જિંદગી ગંદકીમાં કાઢી, દાણા વીણીને કાઢી. એનું શું કારણ હતું ભાઈ, બોલો જોઈએ. એણે એને ન ઓળખ્યો, એની શક્તિને એને ન જાણી, એનું સ્વરૂપ એને ન જાણ્યું, એથી ફાયદો કાંઈ થયો નહીં. સાંભળ્યો, એનાથી કાંઈ ફાયદો નથી. એમ હજારોની સંખ્યામાં જીવો પોતાની શક્તિ કળાને ચાતુર્યને નથી જાણતા, હાવ ફાયદા વિહીન જિંદગી જીવે છે, એમને મરી જાય. બોલો, એક બે નહીં, અનેક લોકો એવા છે. તમે એ જાણો છો કે માણસમાં ભગવાને અપાર તાકાત મૂકી છે, દરેક માણસમાં. બોલો, પરમેશ્વરે જીવને જે શરીર આપ્યું છે, મગજ આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, જે શક્તિ આપી છે, એમાંથી કોક 2% વાપરતું હોય તો, બાકી 1% નથી વાપરતા, નાખી જિંદગી જીવીને મરી જાય છે. આવું છે આ, અને કોણ સમજે. બોલો, આ દુનિયાના જેટલા મહાન માણસો થયા એ આપણા જેમ જ હાડા તણે હાથના હતા, આપણી જેમ 2 આંખ્યું ને મગજ ને કાન બધું એને હતું, 2 હાથ, પણ એને ખાઈ ખપુચીને એનો બરોબર સહી રસ્તે ઉપયોગ કર્યો. અને આપણે આ ભગવાનની આપેલી તમામ શક્તિઓને જાણે કે આપણામાં કાંઈ શક્તિ નથી એમ માનીને કાંઈ ઉપયોગ કર્યો નહીં, એટલે મનુષ્ય હોવા છતાં હાવ ઢોર જેવા રહ્યા અને એમને મરી ગયા. ટોચના વિશ્વના તમામ માણસોને યાદ કરો, એને 10 હાથ હતા, 25 આંખ્યું હતી, એના માથામાં 10-15 મગજ હતા, તો શું વિશેષતા હતી એનામાં. એણે ભગવાને આપેલી તમામ શક્તિ સમયને વિવેકપૂર્વક વાપર્યો. સમજ્યા એ લોકો કે આપણા છે, અભ્યાસ કરીએ, પ્રેક્ટિસ કરીએ તો આ બધી શક્તિઓ નિખરે, ખીલે અને બહુ મોટા કામ થાય. જે માણસો આ ધરતી ઉપર જન્મ લઈને પોતાની તમામ વાસનાને ટાળી અને ભગવાનમાં વૃત્તિઓ વાળીને ભગવાન જેવા ભગવદ રૂપ થયા, એ પણ એક હાડા તેના હાથના માનવી જ હતા. સામાન્ય જ્ઞાતિ જ્ઞાતિમાન કોઈ દેશમાં કોઈ ગામમાં જન્મેલા હતા, પણ એને કોઈ એવા ઇલમી મળ્યા અને એને જગાડ્યો અને ભગવાનમાં લગાડ્યો તો એક સામાન્ય મરદાનો કીડો થઈને જીવનારો મૂર્તિનો રસિયો મહામુક્ત થયો, ક્યાંથી ક્યાં ગયો, ક્યાંથી ક્યાં ગયો? શક્તિ ને શક્તિનો વિવેક કેટલી કમાલ સર્જે છે, જરા વિચારો, વિચારો, બધા વિચારો. પણ કોઈ વિચારતું નથી. અમથે અમથા મરઘીને બચ્ચાની જેમ હું સામાન્ય મરઘી છું એમ માનીને ઉકળા ભંભોળા બધા. કોઈનો હાથમાં જાગતો નથી. કોઈ જાગે તો એ ક્યાંનો ક્યાંય પહોંચે, હકીકત છે. જોયું ને તમે, પોતાની શક્તિ નહીં જાણવાથી આ ગરુડના બચ્ચાને કોઈ ફાયદો થયો નહીં, અને મહા મોટી નુકસાની ગઈ, અને એમનામ આયુષ પૂરી થઈ ગઈ, મરી ગયું. આત્મા પણ પોતાની શક્તિ જાણતો નથી કે હું તો બ્રહ્મરૂપ થઈ શકું એવો છું. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો ઘણો સંગ થઈ ગયો છે. ગુરુના બચ્ચાને જેમ મરઘન ટોળાનો થઈ ગયો, આને આ 51ના ટોળાનો સંગ થઈ ગયો છે. માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદી રૂપ થઈ ગયો છે, પોતાને પોતાની પ્રભા તાકાત શક્તિ બધાને ભૂલી ગયો છે. તે આ જીવ જો એના સંગને મૂકીને એમ સમજે જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત છે, હું મુક્ત છું, પાર છું, બ્રહ્મ છું, માયા થકી પર એવું જે બ્રહ્મ તે હું છું, એવી રીતે નિરંતર જો મંડાઈ પડે મનન કરવા, એમને મનન કરતો બ્રહ્મનો સંગ કરે, એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. બોલો, તે ખદ્યોત જેવડો યાને કે આગિયા જેવો આ જીવ મહાતેજ જેવો થાય. બોલો, કમાલ કી બાત હે. પણ આ વાતને કોઈ ઓળખતું નથી. એમ નામ સામાન્ય દેહાભિમાની રહી ઢોરની જેમ જિંદગી પૂરી કરી નાખે છે. તે સાધુ થયા હોય તોય, શું મોટા ધર્મગુરુ થયા હોય તોય, શું પણ એમનામ જ જીવી નાખે, ગટર જેવું જીવીને મરી જાય માણસો. એટલા માટે આ શક્તિ વિવેકની જરૂર જણાણી છે આજ, કે માણસ જાગે. હવે વાલા ભક્તો, હામી વાત એવી છે કે ઘણી બાબતમાં આપણે શક્તિ મેળવતા કેળવતા નથી, અને પછી માની લઈએ છીએ કે મારામાં કાંઈ નથી. હવે ભણીએ નહીં તો અભણ રહીએ કે ન રહીએ, એમાં કોઈનો વાંક છે? કોઈ પણ બાબત તમને શીખવી ન હોય, જો ભગવાને બધાને બધું શીખી શકે એવી લગભગ કળા આપી છે. ઠીક, કોક માણસને આ ના આવડે એમ હોય તો બીજું એને આવડે એમ જ હોય. પેલા ભાઈ કહેતા આઈન્સ્ટાઈન કેટલામાં ધોરણથી કાંઈ ભણે એવો નહીં ને, હા બીજા ત્રીજા ધોરણથી જેને રજા આપેલી તો મહાવિદ્વાન થયો. એમાં નહીં બીજી કળામાં એ શક્તિ ખીલવી બેઠો. તમને આ નહીં આ નહીં આ નહીં પણ કોક વિષયમાં તો તમે જબરજસ્ત મહાન બનો એવું ભગવાને તમારામાં ગોઠવું છે. સમજાણું? એક વાત ધ્યાનમાં લેજો કે આપણે શીખતા નથી એટલે આવડતું નથી. ઠીક છે, તમને તબલા વગાડતા ન આવડે કાંઈ નહીં, પણ ધારો તો સરસ રસોઈ બનાવતા તો આવડે, ગાતા નું આવડે તો કાંઈ નહીં, પણ સરસ બોલતા તો આવડે. પણ આપણે કાંઈ કરવું નથી, શક્તિ કેળવવી જ નથી, અભ્યાસ કરવો નથી, ભણવું નથી, પછી ક્યાંથી આવડે કાંઈ? હા, પછી આવડે નહીં એટલે એમ માની લે કે મને ક્યાં કાંઈ આવડે, હું તો અભણ્યો છું, અભણ છું, મને નો આવડે, હું કાંઈ શીખ્યો ભણ્યો નથી. તે કોને ના પાડી હતી? હું કામ ન કર્યું એ બધું તમે તમારી ઉંમર હતી, જરૂર હતી? તમારા વાલીઓએ તમને કેમ ન કરાવ્યું, ન ભણાવ્યા, ન શીખવાડ્યું? તો એ મૂર્ખ ના આવું છે. હવે તેમ છતાંય ભાંગી પડવાની જરૂર નથી. હજી આપણામાં એવું ઘણું ભગવાને મૂકેલું છે, ધારીએ તે થાય. સંકલ્પ કરો, કેટલાક મોટી ઉંમરે ઘણું શીખ્યા ભણ્યા છે, એના છોકરા ભણતા હોય કોલેજમાં ત્યારે આ લોકો ભણીને પહેલો નંબર લેવા છે, એવા ઘણા દુનિયામાં માનવી થઈ ગયા છે. બધું થાય, સાચું કરવાનો, શીખવાનો, કેળવવાનો દ્રઢ સંકલ્પ અને વિચાર હોવો જોઈએ બસ. પણ એક વાત ધ્યાનમાં લેજો કે કાંઈ શીખ્યા ભણ્યાનો અભ્યાસ ન કર્યો હોય અને તમે મનમાં એમ માનો ન થાય મારામાં બધું છે, હટાઈ જવાય, હા એમ ન થાય, કાંઈ અભ્યાસ જોઈ. એટલા માટે ધ્યાન રાખજો, શક્તિ ન હોય અને માની લેવી એ ભૂલ છે, અને શક્તિ હોય અને નથી એમ માની લેવી એ પણ ભૂલ છે. અને મારામાં શક્તિ કે કળા ન જ આવે, હું ન જ ભણી શકું, ન જ શીખી શકું, કોઈ બાબતમાં હું કાંઈ સફળ ન થઈ શકું એમ માની લેવું એ પણ બહુ મોટી ભૂલ છે. આ બધી વાત સમજવી જોઈએ. હવે સાંભળી લો, શક્તિ ન ઓળખે તો શું નુકસાન જાય એ વાત મેં તમને કરી. હવે ક્યાંક ક્યાંક શક્તિ અને ઉત્સાહમાં ભેદ નથી પાડી શકતા માણસો. સાંભળ્યું, શક્તિ અને ઉત્સાહ એક સમજે છે, પણ શક્તિ અને ઉત્સાહ એક નથી, એ વસ્તુ અલગ અલગ છે. ઘણા માણસમાં શક્તિ હોય પણ ઉમંગ ને ઉત્સાહ ન હોય, અને ઘણા માણસને ઉત્સાહ નો પાર નહીં ને કાંઈ વેત ન હોય. તમે નજર કરીને જોજો, બે વાના દેખા વાત ની વાત એટલે, પણ ભલા મને આમ આમ ન હોય, ઉત્સાહ જ બહુ અને શક્તિ નહીં. ઘણામાં શક્તિ ઘણી પણ કોઈ વાતનો ઉત્સાહ નહીં, એટલે બે જણા ફેલ થાય. શક્તિ પણ હોવી જોઈએ અને ઉત્સાહ પણ હોવો જોઈએ, પણ છે બે વસ્તુ અલગ, એને સમજવું જોઈએ. શક્તિને ઓળખી અને એ પ્રમાણે ઉત્સાહ રાખીને દોડીએ ને તો સફળ થઈએ. આજના ઘણા યુવાનો બિચારા ચિંતા ને ટેન્શન ને તણાવથી પીડાય છે. એમાં એક મહત્વનું કારણ છે કે પોતાની શક્તિને ઓળખતા નથી એ. બીજું મહત્વનું કારણ એ છે, શક્તિ ન કેળવી હોય, ન મેળવી હોય, હોને જાણ્યા જોયા વગર પાધરી દોટ કાઢે, પછી ભટકાય, અથડાય, નિષ્ફળ જાય, પછી ચિંતા, હતાશા, ટેન્શન, નિરાશામાં સબડે. ખરું ખોટું યુવાનો, ત્યારે વાત એમ છે, જ્યારે શાંતિ હોય, નવરાશ હોય, એમાં વાંચી ભણી ગણીને હોશિયાર ન થાય, માળો રખડે, નકરી ટીવી ચેનલમાં ગેમ રમીને ટાયર બગાડે, અને પછી પરીક્ષા આવે ને તો પછી અડિયું કરે ને મૂંઝાય ને તકલીફમાં આવે. થાય છે કે નહીં એવું? ત્યારે જો જે દી સારો સમય હોય, એ રાતોની રાત આખી તમે નકામું જોવામાં કાઢ્યું હોય, એની જગ્યાએ જો સારું વાંચવાનું ભણવામાં કાઢ્યું હોય, તો પરીક્ષા ટાણે ટેન્શન, ચિંતા, હતાશા હોય, પછી નાપાસ થાય, પાછા માળા આપઘાત કરે. આનું બધાનું કારણ જ આ છે, શક્તિને ઓળખતા નથી, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા નથી. અને ઘણા તો શક્તિ કેળવવી નહીં, ખોટી બંઠાશ મારીને જાણે કે આમને તેમને એમ કાંઈ ન વળે, સમજાણો. એટલે જીવનની અંદર એક વાત ધ્યાનમાં લ્યો કે શક્તિ કેળવવાનું કામ નંબર વન કરવાનું, અને ઉત્સાહ લાવવાનું કામ નંબર ટુ. ઓકે, શક્તિ ભક્તિ મેળવે નહીં, કેળવે નહીં, અને ઉત્સાહ પહેલો લાવીને બેહે ને પછી ખાડામાં પડે, ત્યાર પછી આખી જિંદગી રોવાનો વારો આવે, પોતાની શક્તિ જાણ્યા વિનાનો ઉત્સાહ માથાથી પર્વત તોડવા જેવો દુઃખરૂપ અને નિષ્ફળ નીવડે છે. માટે એ ધ્યાન રાખવું. હવે કોઈએ સવાલ કરી નાખ્યો કે ભાઈ શક્તિ વિવેકની જરૂર શું છે? બહુ જરૂર છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી એ વિવેક શતકમાં કીધું, સ્વપ્રતાપાધિકમ કર્તૃમ પ્રકાશમ કોપી ન ક્ષમઃ યથાર્કવત તમો નાશમ દીપઃ કર્તૃમ ન શક્નુતે. આવું લખ્યું, સ્વપ્રતાપાધિકમ, પોતાના પ્રતાપથી સામર્થ્યથી અધિક એટલે વધારે પ્રકાશ કરવાને માટે કોઈ સમર્થ થઈ શકે નહીં. સમજાણું? પછી દાખલો દીધો, યથા જેમ કે અર્કવત તમનાશમ દીપઃ કર્તુમ ન શક્નુતે, સૂર્યની જેમ અંધારાનો નાશ કરવા માટે દીવો ક્યારેય સમર્થ થતો નથી. ખ્યાલ આવી ગયો? દીવાભાઈ સૂર્યની જેમ અંધારાનો નાશ ન કરીએ, એને પોતાને આ વાત સમજવી જોઈએ. આ છે શક્તિ વિવેક, અને એ જરૂર છે. એક કિલોમીટરે ચાલવાની પગમાં શક્તિ ન હોય અને 5 કિલોમીટરની દોડ સ્પર્ધામાં ભાગ લે, એ ઠીક કહેવાય? તમે સમજો છો, પરીક્ષામાં 50-60% માર્કસ લાવવાની શક્તિ હોય નહીં અને પ્રથમ નંબર લાવવાની શરત લગાવે, આ ઠીક કહેવાય? ન કહેવાય. હા, પછી તો અંતે માથે હાથ દઈને રોવાનો જ વારો આવે. ફરીને લખ્યું અચિંત્યાનંદ બ્રહ્મચારીએ, વિચાર્યાત્મબલમ પ્રાજ્ઞ કુર્યાત કાર્યમ યથાજનઃ તાવત પ્રસાર્યત્યંગ્રી સંવ્યાનમ યાવદાયતમ. અર્થાત ડાયો જે માણસ હોય, ડાયો પ્રાજ્ઞજનઃ, આત્મબલમ વિચાર્ય કાર્યમ કુર્યાત. ડાયોને ગાંડામાં એટલો ફેર, ડાયો માણસ પોતાના બળનો શક્તિનો વિચાર કરીને પછી કાર્ય કરે. જેમ કે હોશિયાર માણસ હોય, એ જેટલી પથારી લાંબી હોય એટલા જ પગ લાંબા કરે, વધારે ન કરે. એમ આપણી તાકાતને, આપણા વિવેકને બરાબર જોવો અને પછી એવું કાર્ય આરંભવું, આ બહુ જરૂરી છે. આ શક્તિ વિવેકની બહુ જરૂર છે બાપા. ખ્યાલ આવી ગયો? દયા માણસને વિચારીને કાર્ય કરવાની ટેવ હોય, મૂર્ખાને એમ ન. માટે મારામાં કેટલી શક્તિ છે, મારાથી કેટલું કાર્ય થશે તે જાણવા રૂપ વિવેકની બહુ જ જરૂર છે. એને જ શક્તિ વિવેક કહેવાય. તો જ તેનો પૂરો યોગ્ય ઉપયોગ કરી સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય. જેમ કે હનુમાનજી, ઘણી તાકાત હતી પણ દક્ષિણ સમુદ્રને કિનારે સીતા શોધવા જ્યારે નીકળ્યા ત્યારે ત્યાં બહુ મૂંઝાણા કે શું થાય, આવડો મોટો હોયોજનનો સમુદ્ર કેમ ઓળંગવો. પછી આકાશવાણી થઈ કે હનુમાનજી, તમારામાં તો બહુ તાકાત છે. પછી એક ઠેકડે લંકા પીડે. જોયું તમે? શક્તિ જાણી તો કામ થયું. પછી બળદેવજીને પ્રલંબાસુર નામનો રાક્ષસ ઉઠાવીને આવ્યો. બળદેવજી મૂંઝાણા થઈ, આકાશવાણી થઈ, તમારામાં બહુ તાકાત છે. તો એક ઢીકો માથા માર્યો તો રાક્ષસ મરી ગયો. જા તાકાત આવી, જાણી તો કામ થયું. સમજાણો? માટે શક્તિ ઓળખી હોય અને પોતામાં હોય તો કામ થાય, અને ક્યારેક ક્યારેક પોતામાં એટલી બધી હોય નહીં અને જ્યાં હોય ને અથડવા જાય તો મરે બહુ. રાવણને તેમ જ હતું, મારા જેવી કોઈ નામ તાકાત નહીં, એ દશરથનો દીકરો રામ શું, તો હું દિશા થઈ. એને રામની શક્તિ ઓળખવી જોઈએ ને, એને રે બાંધવાનું હતું. તો હરખું ઓળખી નહીં શક્તિ અને અથડાણો. કંસને મનવા એમ હતું, હે કોણ એમ મર્યો જો. હરણાક્ષ, હિરણ્યકશિપુ, શિશુપાળ આદિ લોકો માર્યા ગયા. હરખું વિચારી શક્યા નહીં, અહમની પટ્ટી બાંધીને આંધળા રહ્યા, જોઈ શક્યા નહીં એટલે અંટાઈ ગયા. માટે ડાયા માણસોએ આ બધો વિચાર કરવો જોઈએ. જો શક્તિ વિવેક હોય તો લાભ લઈ શકાય અને ગેરલાભને તજી શકાય, આ ફાયદો થાય. હવે સાંભળી લો, શક્તિનો પ્રભાવ શું? જે કાંઈ છે એ બધો શક્તિનો પ્રભાવ છે, એટલું સમજી લો. અનંત કોટી બ્રહ્માંડમાં જેટલું કાંઈ કાર્ય થઈ રહ્યું છે તે કોઈને કોઈ શક્તિનો જ પ્રભાવ છે ને, શક્તિ વિના તો ક્યાં કાંઈ થાય એમ છે. શક્તિ વિવેકનો પ્રભાવ શું? બીજો પ્રશ્ન એવો, શક્તિનો પ્રભાવ તો જોયો કે બધું જે કાંઈ થાય છે એ શક્તિનો પ્રભાવ છે, પણ શક્તિ વિવેકનો પ્રભાવ શું અને પ્રભાવ કેવો હોય અને કેવો પડે? આ દુનિયામાં જે જે માણસોએ ઈશ્વર દત્ત સ્વશક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો છે તો તેનો આખા વિશ્વમાં સૌની ઉપર અતિ અસરકારક પ્રભાવ પડ્યો છે. પડ્યો છે કે નહીં? હવે એવા જે માણસો કે જેનો આખી દુનિયા ઉપર જબ્બર પ્રભાવ પડ્યો, લોકો અચંબો પામી ગયા, હા હા, કોઈ પણ ક્ષેત્રમાં એ માણસ હોય, ઔદ્યોગિક ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં, અભિનયના ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ હોય, પણ વિશ્વ લેવલે નંબર વન જે માણસો રહ્યા છે તો તમારે એનું વિચારવું તો પડે. એવા માણસોના જીવન આખ્યાન જો તમે જાણો તો તમને ખબર પડે કે શક્તિનો પ્રભાવ કેટલો વિશ્વ ઉપર પડે છે. આ વાત છે. હવે જુઓ, તમે હામા માણાની કેટલી તાકાત છે અને હરખી સમજો નહીં અને કૂદી પડો તો પસ્તાવાનો વારો આવે, એનો એક દાખલો દઈને. સમર્થ રામદાસ સ્વામી હતા, શિવાજીના ગુરુ. એણે શિવાજીને એકવાર એમ કહ્યું, શિવા મારે હો ગઢની જરૂર છે, તું હો ગઢ જીત. શિવાજી કે કાંઈ વાંધો નહીં, ગુરુ આજ્ઞા માથે ચડાવી. શિવાજી પાસે તે દાડે 2000 સૈનિકો હતા અને પૂનાના નવાબારે લડાઈ લીધી. હવે પૂનાના નવાબ પાસે 80,000 સૈનિક હતું. શિવાજીએ સીધી એના પર ચડાઈ કરી દીધી. બોલો, મોગલોની સામે ગેરીલા યુદ્ધમાં શિવાજીના 1500 ઉપરાંત સૈનિકોનો નાશ થઈ ગયો, બીજા ઘાયલ થયા, ભાગ્યા. શિવાજી પણ વેશ પલટો કરીને ભાગ્યા, માંડ બચ્યા. અને શું કર્યું કહેવાય? શક્તિ વિવેક ન રાખ્યો કહેવાય. શું કર્યું કહેવાય? અને એક વાત યાદ રાખજો, શક્તિ વિવેક માણસ ક્યારે નથી રાખી શકતો એવો જો સવાલ થાય તો જ્યારે માણસને અહંકાર આવી જાય છે ને, આમ કેપ કહેવાય છે ને, આવેગ, ત્યારે સારા સારનો વિચાર નહીં કરી શકતો, શક્તિ વિવેક ત્યારે નથી રહેતો અને પછી બહુ મોટી પછાડી થતી હોય છે. નિરાભિમાની નિરહંકારી માન રહિત હોવું બહુ જરૂરી છે જો શક્તિ પરીક્ષણનો વિવેક શીખવો હોય તો. આ તો ક્યાંથી હોય? ઘણામાં નથી હોતું. શિવાજી વેશ પલટો કરીને ભાગ્યા, થાક્યા પાક્યા. ત્રીજા દિવસની રાત્રે એક વનવાસી વૃદ્ધ ડોશી હતા, એની ઝૂંપડીએ ભોગ્યા. બહુ ઠાક્યા હતા, બહુ ભૂખ્યા થયા હતા, ખાવા પીવાનું માંગ્યું. આ ઘડા ડોશીએ આના હારું ભાત રાંધ્યો અને શિવાજીને એક પતરાળામાં ભાત પીરશો. ખૂબ ભૂખને કારણે શિવાજીએ ઝડપથી ભાતમાં હાથ ઘાલ્યો, આંગળીઓ દાજી ગઈ, ફૂફૂ માંડ્યા કરવા. એટલે આ ગઢા ડોશીમાં એ જોયું અને તરત બોલ્યા, અલ્યા તું પણ શિવાજી જેવો મૂર્ખ લાગે છે. આ વાત સાંભળી શિવાજી સ્તબ્ધ થઈ ગયા. માજી, મારી અને શિવાજીની મૂર્ખતા બતાવશો? હા હા, કેમ નહીં. જો ભાઈ, ત્યાં છેડે છેડેથી થોડો થોડો ઠંડો ભાત ખાવાને બદલે વચમાં સીધો આસ નાખ્યો, એ તારી મૂર્ખતા. ઓલા શિવાની એ મૂર્ખતા કે એના ગુરુએ 100 ગઢ લાવવાની વાત કરી હતી, 100 ગઢ જીતવાની. તે માટે સહેલાઈથી જીતી શકાય એવા પહેલા નાના નાના કિલ્લો જીતવાના હતા, નાના નાના કિલ્લાઓ. મદદ કરવા તૈયાર નાના રજવાડા સાથે પહેલા સંબંધ બાંધવાનો હતો, એને બદલે મૂર્ખાએ કરીને સીધો મોટા કિલ્લા ઉપર હુમલો કર્યો, તેથી માર ખાધો. જો મુસ્લિમ વિરુદ્ધ રજવાડાની મદદ લઈ પ્રથમ નાના નાના કિલ્લા જીત્યા હોત અને પછી શક્તિ પ્રાપ્ત થયા પછી મોટા કિલ્લા ઉપર હુમલો કર્યો હોત તો સફળતા મળત. એ વાલા શિવાની મૂર્ખતા. શિવાજીને વાત સમજાય કે? હમણાં એક એવું બન્યું હતું, એક ભાઈ મને એક ધંધાનું પૂછવા આવ્યા કે મારે ધંધો પાણી આ કરવો છે તો કેમ કરવું. મેં કીધું કરાય, પણ એક મારી સલાહ, મેં કીધું થોડે થોડે શરૂ કરજો, એક હામટા કૂદી પડતા નહીં. તો કે ના વાંધો નહીં. હવે બે ત્રણ ભાગીદાર, એક બે ભાઈઓ, એમાં એક ભાઈએ એક હામટો ધંધો કર્યો. પછી આવીને કહેતા હતા કે લોચો વાગી ગયો, તે વરહુદી વળ ખાધા તારા માંડ નીકળ્યા બારા. એ કે થોડે થોડે આગળ વધ્યા ને તો વાંધો ન આવત, પણ ઘણી વખત શક્તિ ઓછી ને ઉત્સાહ જાજો, એક હામટો જે ઠેકડો મારે પછી હલવાઈ પડે તારે બહુ તકલીફ થાય. માટે આ વિવેક બહુ જરૂરી છે. શિવાજીને પોતાની યુદ્ધમાં નિષ્ફળતાનું કારણ સમજાઈ ગયું. તેમણે પહેલા વૃદ્ધ ડોશીમાની શિખામણ માથે ચડાવી કે પહેલા પોતાની શક્તિ પ્રમાણે નાના નાના કિલ્લાઓને પોતાનું લક્ષ્ય બનાવવું અને તેમાં જ્યારે સફળતા મળી જાય ત્યાર પછી આગળ મોટા કિલ્લા મેળવવા જાવું. પછી શિવાજી એ રીતે હાલ્યા તો ખરેખર મોટો કિલ્લો જીતવામાં પણ સફળ થયા. આ પ્રમાણે જે પોતાની શક્તિનો વિવેક વિચારીને કાર્ય કરે તો સફળ થાય થાય ને થાય. એ જ શક્તિ વિવેકનો પ્રભાવ છે. ટૂંકમાં કહીએ તો સફળતા એ જ શક્તિ વિવેકનો પ્રભાવ છે. સફળ થવું એ જ આપણામાં શક્તિ વિવેક છે કે નહીં એ આપણે બતાવી દે. અચ્છા, શક્તિ વિવેક ન હોય તો નુકસાન શું થાય? તો ચિંત્યાન બ્રહ્મચારીએ લખ્યું કે બલિષ્ઠેર વિહિત દ્વેષો ન ક્ષેમમ યાતિ દુર્બલઃ, કુર્વાણો મકરેર વૈરમ સ્થિત્વા યાદો યથોદધો. દાખલા સાથે વાત કરે છે કે બલિષ્ઠૈહિ વિહિત દ્વેષ દુર્બલઃ ક્ષેમમ ન યાતિ. ખ્યાલ આવ્યો? બળવાન સાથે વેર કરી બેઠેલો દુબળો માણા ક્યારેય કુશળ રહે નહીં. દુબળા માણાએ બળિયા માણા આરે વેર કરવું જોઈએ નહીં, કરે તો કોઈ દી હખથી પછી જીવી શકે નહીં. દાખલો એવો આપ્યો કે જેમ દરિયામાં રહેવું હોય એવા નાના જળજંતુએ મગર આરે વેર કરવામાં ફાયદો કોઈ દી થાય નહીં. ખ્યાલ આવી ગયો? માટે શક્તિ વિવેક ન હોય તો આમાં મરાઈ જાય, આ બધા નુકસાનો થાય. ખોરડિયાતમાં એક રજપૂત હતા, કાયમ સરો ગણતા. કોઈકે પૂછ્યું કે આ રોજ હું સરો લઈને મંડો? તક સ્વામિનારાયણ નાકકાન કાપા. કે કેમ? તો કે સ્વામિનારાયણ અહીંયા આવે એટલી વાર છે, હું કેમ? પણ તને વાંધો હું આવ્યો? બસ બોલો, હવે સ્વામિનારાયણની શક્તિ ક્યાં અને આ ભાઈની શક્તિ ક્યાં? એણે કાંઈ એ વિવેક રાખ્યો નહીં અને રોજ ઉઠીને નાક કાન કાપવાની વાતો આંકે રાખી. એમાં એક દિવસ મહારાજ ખોલડિયાત ગયા, એમાં મહારાજને કોઈ કે વાત કરી કે અમારા ગામના રજપૂત છે, રોજ સરો કહે તમારા નાક કાન કાપો. મહારાજ કે હોય નહીં. તો કા મહારાજ કે મારે ન્યા જવું છે એની પાસે. બીજા કે રવાઈ દો, મહારાજ જવાય નહીં, નાકન કાપી લે, બહુ બળિયો છે ને રોજ સરો ઘહીને તૈયાર રાખે છે. મહારાજ કે જાવું જ છે, બીજા બધા કે મહારાજ રવાય દો, મહારાજ કે મને મારી શક્તિની ખબર છે, તમે ચિંતા કરો, એને નથી ખબર મારી શક્તિની, મને ખબર છે. મહારાજ તો ત્યાં ગયા અને ઘરે હામે જઈને ઉભા રહ્યા, અરે રામ રામ રજપૂતજી. તો કે રામ રામ કોણ તમે? તો કે અમે સ્વામિનારાયણ. હે તમે સ્વામિનારાયણ? મારે તો તમારા નાક કાન કાપવા. મહારાજ કે આ હામે ઉભા, પણ પેલો એક પ્રશ્ન તો એનો જવાબ દો કે હું તમારે અમારા નાક કાન કાપવા શું કામ? અમે તમારું હું બગાડ્યું? તઈ રજપૂત બોલ્યો, મારું તમે બગાડ્યું કાંઈ નથી, પણ તમે ભગવાન થઈને પૂજાવશો ને ઈ મારાથી જોયું જાતું નથી. તમે ભગવાન થયા છો, તમને લોકો ભગવાન જેમ માને છે, મારથી જોયું જાતું નથી. ત્યારે ભગવાન એટલું બોલ્યા, તઈ વાત કરો ને, તમારાથી આ દેખી શકાતું નથી, હવે આજથી તમને કાંઈ નહીં દેખાય. કે ત્યાં દેખાતું બંધ થઈ ગયું, તે સરો ક્યાં મૂક્યો તી ઝીડ્યો નહીં, આંધળો થયો. જો આવું થાય, આપણી શક્તિનો વિવેક આપણે ન રાખીએ, આ દિશા થાય. એટલે બહુ જરૂરી છે શક્તિ વિવેક, બહુ જરૂરી. બસ હું નાક કાન કાપે, બિચારો રોયો, દ્રષ્ટિ પાછી આપો એમ. મહારાજ કે હવે ન મળે પૂરું. એટલે આવું થયું. બોલ્યો, વડનગરમાં શોભારામ શાસ્ત્રી હતો, બહુ વિદ્વાન ને બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ હારો. એનો ભત્રીજો ડભાણ યજ્ઞમાં આવ્યો હતો, સમજાયું? તેનો ભત્રીજો અહીં આવ્યો ને, તે એને કીધેલું, ગમે એ થાય, બ્રાહ્મણના પેટનો હોય તો સ્વામિનારાયણના યજ્ઞમાં વિઘન કરજો, કેસ કાંઈક, પછી અહીં આવજે. એને આવું વિઘન થાય. તે છોકરો પાછો ગયો, તેને પૂછ્યું, એટલે આ કાંઈ સ્વામિનારાયણના જગનમાં ઉત્સવમાં કાંઈ વિઘન થયું? તો કે કાકા કાંઈ વિઘન ન થયું. હે તારી, કે કાંઈ વિઘન ન થયું? તમે ત્યાં ગુડાણા હતા ને કાંઈ વિઘન ન કર્યું? તો ત્યાં કેવી રીતે વિઘન થાય? ત્યાં પાણી માગી ત્યાં દૂધ, ને દૂધ માગી ત્યાં ઘી, ને ત્યાં તો સારી કોઈ બોલબાલા, ત્યાં વિઘન કરવું હું? અરે કે તો બામણનું બી નહીં કે, હું હોત તો છેવટ યજ્ઞકુંડમાં બળી મરત ને સ્વામિનારાયણનું ભૂંડું બતાડે. એટલે હા, એટલો દ્વેષ મહારાજ આર્ય. રોજ ભગવાન સ્વામિનારાયણની, એમના ભક્તોની, સંપ્રદાયની, સાધુની કાપ કાપ જ કરે. તે એક દિવસ બધા સત્સંગી કે, શોભારામ કાકા, તમે મોટા વિદ્વાન બ્રાહ્મણ છો, અમારે તમને કહેવું હું, પણ આવું હારું નહીં, હું હારું નહીં. અરે તમે રોજ આ ભગવાનની સંતોની નિંદા કરો છો, એમાં તમને દુઃખ આવશે. આટલા વર્ષથી નિંદા કરું છું, મારું રૂમાડું ખર્યું નથી. દુઃખ આવવાની વાતો કરો છો, ખોટો મને નહીં બીવડાવવાનો, હું દ્રોફ્રોથી ડરતો નથી. અને જો એમની નિંદા કરે મારું બગડવાનું હોત તો આજ દેવથી કેમ ન બગડ્યું? બોલો, હે બગાડ નાખે સ્વામિનારાયણ મારું. કાકા રવા દો, હું રવા દો. પછી પોતે ને પોતે પ્રતિજ્ઞા કરી, હો કે તમારો સત્સંગ સાચો હોય ને, તમે બધા સાચા હો સ્વામિનારાયણ ને સાધુ ને ભક્તો, તો 8 દિવસમાં હું આંધળો થાવ. કે પછી વાયદો વેગળો રહ્યો, દિન 4માં આંધળો થયો. બહુ મોટી આની કથા છે. એટલે આવી રીતે જીવ પૂરું વિચારે નહીં, જાણે નહીં, સમજે નહીં, હણે નહીં, જ્યાં હોય ને આમ છે આમ તાથડે, બસ દુઃખી થાય. એવું તો આ વિશ્વ રચાણું ત્યારથી થતું જ આવ્યું છે. આપણે એવા અણધાર્યા વગર વિચાર્યા કામ કરીને દુઃખમાં ન પડીએ, એને માટે આ વિવેક શતકની કથા અંતર્ગત શક્તિ વિવેક આપણે જરા વિચાર્યો છે. વાલા ભક્તો, શક્તિ ક્યાં કેટલી, કોની હારે કોની કેવી, એ બધું વિચાર્યા વગેરે જો આપણે જઈએ તો ભયંકર દુખિયા થઈએ. આપણી શક્તિનો પણ દુરુપયોગ કરીએ તો બહુ દુઃખી થઈએ. જેથી પોતે અને સૌ કોઈ હેરાન થાય થાય ને થાય, અને પોતાના અને સૌના સુખ માટે પ્રભુએ આપેલ શક્તિ દુઃખ માટે થઈ જાય. સાંભળ્યું? આપણને ભગવાને જે કાંઈ શક્તિ આપી છે એ પોતાના અને બીજાના હિત માટે આપી છે, સુખ માટે આપી છે. એની એ શક્તિ હિતને બદલે અહિત કરે, સુખને બદલે દુઃખ કરી નાખે. માટે ડાયા થવું, ડાયા થવા મજા. બોલો, એક ભાઈને છે ને પાટા પિંડી જોયા, એટલે એને પૂછ્યું કે કેમ પડી ગયા? तो के होनो तो पड़ी गयो तो ये के पहलवान पड़ी गयो तो त्या तुमने पाटा के मैं दिया तो के मैं दांत कैटा था तो पाटा था समझाणु ने पहलवान रोड माथे दौड़वा निकलेलो एमा केला ने साल पड़ी ली એની માથેનો પગ આવ્યો તો ભૂલ હેરાન પીડ્યો. આ ભાઈ પડખે છે તેને ખડખડાટ દાંત કાઢી એક ઉપાડીને મેલી તે પાટા પીંડી આને થયા. એ ભલા માણા એવા માણા પડે ત્યાં દાંત ન કઢાય. સમજ્યા, દાંત કાઢવાની શક્તિ આપણા છે એટલે ગમીને દાંત કાઢવાના. એક ભાઈ હેલો જતો તો બહુ ડાયો, એમાં ઉપરથી પડી ઈટ, એનો મગજ ગયો. હ અગાશી ઉપરથી ઈટ આવીને મગજ ગયો, હાથમાં ઈટ લઈને ઉપર ગયો. હા, કોણે આ ઈટ નાખી હું સમજો છો? ત્યાં મોટો પહેલવાન કસરત કર્યો એટલે આને જોયો. એટલે કે હું આવ્યો હોય ઈટ આપવા આવ્યો છું કે આપની ઈટ હેઠળ પડી ગયો. તે પાટાપીંડી ન થયા એમ કઉ છું. એટલે આમ જો વિવેક હોય તો સુખી થવાય. જાણું બસમાં બહુ ગીડી હતી ને બધા આમ ભીહણીથી ઉભેલા, સમજાણું. એમાં વાંહેથી ધક્કો આવ્યો એટલે એક ભાઈ બહુ ગરમ થયો. હે, કોણ ધક્કા મારે? વાંહે એક મોટો અટ્ટો કટ્ટો પહેલવાન ઉભો હતો. એને કહ્યું, અબે ક્યા બાત હે? કઈ નહીં કઈ નહીં, બહુ મજા આવે છે. હા, દિવે વિવેકી માણસ હોય ને એ સુખી રહી શકે એમ કહું. હા, તરત. અને મૂર્ખા અમથે અમથા બાજી મળે. ઘણી વખત તો તમે બે ઈટ લઈ અને આમ પસાડો, એક તૂટે કે ન તૂટે, કાં બે તૂટે, કાં એક તૂટે, કાં એક 60% તૂટે, એક 10% તૂટે, કાંઈક તો થાય જ ને. એમાં જગતમાં બે શક્તિઓ જ્યારે અથડાય ત્યારે કાંઈક તો થાય જ. મહાભારતનું યુદ્ધ થયું, કરો બધા માર્યા ગયા, તો પાંડવનું કાંઈ ન ટળ્યું, થયું ને. માટે વાલા ભક્તો, વિવેક બહુ જરૂર છે. શક્તિ તો આપણા બધા પાસે છે, પણ શું એનો કાંઈ વિવેક રાખ્યા વગર નકરું અભિમાન ધારણ કરીને અથડા અથડા જ કરવું? બોલો, બે જણા હામ હામી અથડાય, એમાં એક જો નમી જાય તો બચી જવાય. જેમ કે રામ ને પરશુરામ હામ હામી આવી ગયા, પછી પરશુરામ નમી ગયા તો વાત પતી ગઈ ને. પણ રામ રાવણ હામ હામે આવ્યા તો રાવણ નમ્યો નહીં તો પૂરું થઈ ગયું. બોલો, બીજા વિશ્વ યુદ્ધ સમયે જાપાન વચમાં પીડ્યું અમેરિકાની સામે, અને એની કંઈક લાભની ગણતરી ખરી, તે નિમ્યું નહીં. બસ ઓલા એ બે મોટા સિટી ઉપર અણુબોમ્બ નાખ્યા હિરોશિ નાગાસાકીમાંથી, હજી એના પરમાણુને લઈને ત્યાં દુઃખ છે. બોલો, જાપાન તૂટી ગયું આખું, માંડ એટલા વર્ષે હરખું થઈ ગયું. આપણી શક્તિનો વિચાર કર્યા વગર કોઈક મોટી શક્તિ અરે આમનામ બાંધી પડવું તો પરિણામ આવા આવે. અને આ તો બધી આપણે મોટી મોટી વાતો કરી છે, પણ આપણે એવું ઘણી વખત જીવનમાં થયું હોય પણ આપણે કહે નહીં. કેટલી જગ્યાએ આપણે નુકસાની ગઈ હોય, માર ખાધો હોય, હેરાન થયા હોય, પસડાણા હોય, અપમાન થયું હોય, થયું હોય ને. તે આ શક્તિ વિવેકનો ઉપયોગ નહીં જાણવાથી જ થયું હોય ને, વિવેક ન રાખ્યો એટલે. શક્તિ તો છે જ ભાઈ આપણામાં, પણ એનો સદુપયોગ કરો. જો ભગવાને આપેલી બધી જ શક્તિનો સારી રીતે હારે રસ્તે સંપૂર્ણ ઉપયોગ કરીએ તો શ્રી હરિનો તથા સંતો ભક્તોનો આપણા ઉપર સંપૂર્ણ રાજીપો થાય. અને ભગવાનનો રાજીપો એટલે તો મોટો સુખનો ખજાનો. ગોપાલ સ્વામી શક્તિ કેટલી હતી? કાંઈ દુરુપયોગ કર્યો? ગુણાતીતાના સ્વામીમાં, કૃપાનંદ સ્વામી, પર્વતભાઈ બધા આગળ કેટલાય થઈ ગયા, પણ એમણે હરખી રીતે શક્તિ વાપરી. અને આ રીતે જો શક્તિનો વિવેક રાખે તો ખૂબ ફાયદા થાય, પોતે અને બીજા હવ સુખિયા થાય. प्रभु आपेली शक्ति प्रभु ने पामवाज वापरे तो प्रभु ने पामी जवाय। मूल बात उपर आया अपने भगवाने आपेली तमाम शक्ति ने मात्र ने मात्र भगवान ने पाममा हारू वापरवी जोईए। आ मारो कहेवानो तात्पर्य अर्थ छे। કેટલાય મોટા મોટા ભક્તો સંતો રાજા મહારાજાઓ દેવો ઈશ્વરો થયા, એ ડાયા હતા, તો એમણે પોતાને મળેલી તમામ શક્તિને માત્ર ને માત્ર પરમાત્માને રાજી કરી પરમાત્માનું ધામ પામમાં ભગવાનના સ્વરૂપને પામમાં વાપરી છે। આપણે જ મૂર્ખાઓ છીએ કે આ બધી મળેલી શક્તિઓને ઓળે રસ્તે ખોટી રીતે હેરાન થવાને હેરાન કરવા વાપરીએ છીએ, તે કોઈ દી સુખી નહીં થવાના। જન્મ મરણ લક્ચોરાશી આધિ વ્યાધિને ઉપાધિને ગર્ભવાસને જમપુરી આ જ મળવાનું। ભગવાનની કૃપા ઉપર પાણી જ ફેરવીએ છીએ અહંકારમાં ને આડોડાઈમાં ને ઊંધાઈમાં સમજ્યા વગેરેમાં। હા, બહુ માણસો એવા છે। સતાનંદ સ્વામી મનુષ્ય દેહને કેવી રીતે ભગવાનની સેવામાં વાપર્યો, ત્યારે મોટીબાન લાડુબાન મીરાબાઈ નરસિંહ મહેતા કેટલાના નામ લેવા, દાદા ખાચર વગેરે બહુ થઈ ગયા, 500 પરમહંસો ગણો, હજારો ભક્તો ભાઈઓ બહેનો સંતો આપણા સંપ્રદાય બીજા સંપ્રદાયના, એમણે ભગવાને આપેલું શરીર બુદ્ધિ મન ઇન્દ્રિયો વૃત્તિઓ સમથી પદાર્થ પૈસા બધું હારખી રીતે વાપર્યું તો રંગ રહ્યો, જીવતા લાખના મુવા હવા લાખના થઈ ગયા અને ઇતિહાસ લખાઈ ગયા। કોઈએ પ્રશ્ન કર્યો કે શક્તિ વિવેક તો રાખવા હોય પણ કઈક તકલીફ પડે તો શું કરવું, એ પડે ને, પડે તકલીફ પડે, વિવેક રાખીને તકલીફને સહન કરવી જોઈએ, તકલીફ પડે હું એમ તો કે જ્યારે આપણે વિવેક દ્વારા શક્તિનો કંટ્રોલ કરીએ ત્યારે સંભવ છે કે બીજા આપણને શક્તિહીન માને, મોટી તકલીફ આ। તમે જ્યારે તમારી શક્તિને હામાની શક્તિને બધું માપીને વિવેક રાખો ને કાંઈ ન કરો ને બેહી રહો ને ત્યારે તમને નમાલા માને, શક્તિ વિનાના કે મેણાટોણા મારે અને તમને ઉશ્કેરવા હારું બહુ પ્રયત્ન કરે, કેમ જે એમને તમારી પાસેથી સમજાહેણ્યા વગર એનું ધાર્યું કામ કરવું હોય, જો તમે ઉશ્કેરાઈ જાઓ તો તમારી શક્તિ વેડફાઈ જાય, તમે પાયમાલ થઈ જાઓ। એવી જે આ આપણને પાયમાલ કરવા ઉશ્કેરે મેણાટોણા મારે એવી જે અવિવેકી જનોની મૂર્ખાઈ છે આડોડાઈ છે એને સહન કરવી પડે બાપા। આ જગતના દુર્જનો હંમેશાને માટે સજ્જનોને સહન કરાવડાવે છે, અસાધુઓ સાધુઓને સહન કરાવડાવે છે અને એ બધા કરે જ છે, દુર્જનતાને સજ્જનો સહન કરે છે, અસાધુતાને સાધુજનો સહન કરે છે, એમ આ બધું કરવું પડે। શક્તિ વિવેક સફળ ક્યારે થયો કહેવાય, પરમાત્માએ આપણને જે હેતુ માટે શક્તિ સામર્થ્ય આપ્યું હોય, જે કાંઈ આપ્યું હોય એ જ હેતુ માટે સમજીને એનો જો ઉપયોગ કરીએ ને તો જ શક્તિ વિવેક સફળ થયો કહેવાય। બોલો, ખાસ શક્તિ સફળ કોને થઈ કહેવાય એવું એવી વાત નથી અહીંયા, શક્તિ વાપરવાનો જે વિવેક આપણે શીખી ગયા, પણ એ વિવેકની સફળતા તો ત્યારે જ માનજો કે જે હેતુ માટે ભગવાને તમને આ શક્તિ વિવેક ને શક્તિ બધું આપ્યું છે એનો ઉપયોગ થાય। તમે બીજું તેજું ઘણું સફળ કરી લો પણ પરમાત્માએ તમને જે હેતુ માટે આ બધું આપ્યું છે એ હેતુ માટે જ જો તમે ન વાપરી શકો તો તમને શક્તિ વિવેક જ ન ગણાય, આમ તો એ સમજવું જોઈએ। હવે એ વાત સમજી લો કે ભગવાને શું આપ્યું છે, શું હેતુ માટે।
તીર્થ જાનક પાવ રચે પ્રભુ હાથ રચે હરિ સેવહી ઠાની, કાન રચે સુનિયે જશ કેશવ જીભ રચી કહીએ હરિ બાની, નૈન રચે હરિ સંત કુ દેખન તાતે સબ સુખ પાવત માની, ઓર તો સાજ ભલો બ્રહ્માનંદ પેટ રચો સો તો પાકી ખાની।
બ્રહ્માનંદ સ્વામીએ બ્રહ્મવિલાસમાં આવું લખ્યું, તીર્થે જવા માટે ભગવાને તને પગ આપ્યા છે, મંદિરે જવા માટે સદ રસ્તે ચાલવા માટે. હાથ તને ભગવાને આપ્યા છે સેવા કરવા, કોકનું બગાડવાની. કાન આપ્યા છે કથા સાંભળવા, જીભ આપી છે હરિગુણ ગાવા, નયન આપ્યા છે ભગવાન અને સંતના દર્શન કરવા જેથી કરીને સર્વ રીતે સુખી થવાય. ઓર તો સાજ ભલો બ્રહ્માનંદ, પેટ રચો છો તો પાકી ખાની, બહુ સમજાતું નથી. બીજો બધો સાજ જે હેતુ માટે આપ્યો એ હેતુ એટલે વાપરો. પેટ આપ્યું છે ભગવાનની પાકી ખાની, હેની ખાની? પાપની ખાની. હોય રામ, પેટ આપ્યું છે તે પાપની ખાણી છે. માટે આ વાત સમજવી જોઈએ કે આ હેતુ માટે આ વસ્તુ છે. જે વસ્તુ જે હેતુ માટે હોય એ હેતુ આપણે જાણીએ નહીં અને એને બીજાને અર્થે વાપરીએ તો બહુ મોટી નુકસાની થાય. એના માટે એક દાખલો. એક ડોશીમાએ એક ડોશીમાને ઠંડુ પાણી આપ્યું પીવા. હો, પાણી પીધું એટલે ડોશી બોલી, અરે ઓ વાલી, આવું ઠંડુ પાણી થાય એવો ગોળો તું ક્યાંથી લાવી? કેસ કયા કુંભારની નેટ લાવી? ત્યારે એણે કહ્યું કે બાજી, આ ગોળો કુંભારને ત્યાંથી નહીં, પરંતુ મારો દીકરો મુંબઈ છે, મુંબઈ, એણે આ ગોળો મોકલ્યો. ત્યારે આ માડી કે મારો દીકરો મુંબઈ છે, મને એણે આવો ગોળો ન મોકલ્યો. ત્યારે એણે કીધું કે બા, આપણા બંનેના ગોળા હારે જ આવ્યા હતા, હાલો તમારા ઘેરે બતાવું. એમ હા, મુંબઈથી બે એક હારે જ ગાડીમાં આવ્યા, મારે ત્યાં ગોળો ને તમારે ત્યાં ગોળો, હાલો તમારા ઘેરે છે બતાવું. એને ઘેરે લઈ ગયા અને કહ્યું, આ જો લ્યો. જોયું તો આ ડોશીએ એ ફ્રીજમાં ડોહાની સોણી ને કડીઓ ને પાઘડી મૂકેલું. એ જોઈને આ ડોશી કે માડી, આ કબાટ નથી, તાર હું છે? આ ટાઢુ પાણી કરવાનો ગોળો છે. એમ તો કે હા. પછી સોણી ને કડીયું ને બધું કાઢ્યું, એને ઇલેક્ટ્રિક પાવર આપ્યો ને મળી કર પાણી મૂક્યું, તો ટાઢું થયું એટલે તઈ ખબર પડી કે આનો આ ઉપયોગ થાય. એમ જીવનમાં આપણી પાસે ઘણી બધી વસ્તુ છે, પણ એનો કેમ ઉપયોગ થાય એની ક્યાં ખબર છે? ખોટા ઉપયોગ કરીએ છીએ. જે હેતુ માટે જેનો ઉપયોગ કરવો જોઈએ એનો આપણે કરતા હોતા નથી, એટલે દુઃખી બહુ છીએ. બહુ શાંતિથી આ વાત વિચારજો, ખબર પડશે તમને કે વાત સાચી છે. ફ્રીજનો ઉપયોગ વિવેક વિના માડીએ કર્યો તો એનો લાભ કાંઈ મળ્યો નહીં. એમ જ હવે સાંભળજો, એમ જ આપણી આંખ, એનો વિવેક વિના ઉપયોગ થાય લાભ થાય. પ્યારે યુવાનો, આપ લોકોને સુના, એ જ રીતે આપણા કાન, એનો આ ડોશીની જેમ ઉપયોગ કરી તો કાંઈ લાભ થાય? આપણા કાનનો ઉલટા નુકસાન થાય. એમ દરેક ઇન્દ્રિયો, અંતકરણ વગેરે વગેરે જે હેતુ માટે ભગવાને આપ્યા છે એ હેતુ માટે એનો ઉપયોગ થવો જોઈએ. ભગવત દર્શન કે કથા વાર્તામાં એને રાખીએ તો અંતરમાં ટાઢું થાય. જગત માટે જ બધા ઇન્દ્રિયો અંતકરણને કરી રાખીએ તો આપણે હડી જઈએ. માટે ઇન્દ્રિય રૂપી શક્તિનો હરખો ઉપયોગ કરવો. અને એક વાત હવે કાન ખોલીને સાંભળી લો, મોટામાં મોટી શક્તિ આપણી પાસે એ છે ચેતનનું ચૈતન્ય, આત્માની વૃત્તિઓ, જે ચાર અંધકરણને દસ ઇન્દ્રિયો દ્વારા જગત સાથે જોડાય છે. તે આપણા આત્માની વૃત્તિઓને જો આપણે ભગવાન શ્રીહરિમાં રાખીએ તો દેહરૂપ મટીને ભગવદ રૂપ થઈ જઈએ. ક્યાંથી ક્યાં વયા જાય? જે આપણી વૃત્તિઓનું, ચેતનાઓનું કેવળ પરમાત્માના સ્વરૂપના ચિંતન કરવામાં જ ઉપયોગ હોવો જોઈએ, કરવો જોઈએ, એમાં જ એને રાખવી જોઈએ. પરંતુ એ વૃત્તિઓને આપણે વિષયમાં, દેહમાં, બીજે ત્રીજે રાખીએ છીએ. આ પરમેશ્વરે આપણને ભગવાનને વશ કરવાની આપેલી એક ને એક શક્તિ જે વૃત્તિ, તેનો દુરુપયોગ છે. બહુ મોટો અવિવેક છે આ શક્તિ વિવેક નો બહુ મોટા મોટો અવિવેક. કોણ સમજે આને? લ્યો, બહુ ઓછા માણસ સમજે કે ખોટું થઈ રહ્યું છે. નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી,
નિત્યં ત્વદ વપુરે ક્ષણે મમ દૃશૌ શાતાં ચ સંકીર્તને વાણી તે યશસામ કથા શ્રુતિ પરૌ કર્ણૌ મનશ્ચ સ્મૃતૌ સેવાયાં તવ તે સતાં ચ નિરતૌ હસ્તૌ ત્વદીયસ્ય મે યાચે ત્વામિતિ સંતતમ કૃતનતિ તદ્દેહી મે શ્રીહરે.
આવી ને આવી માંગણી ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસે ગાદીએ બેઠા ત્યારે કરી હતી. વાણી મે ગુણ કીર્તને. આમાં નિત્યાનંદ સ્વામી ભગવાનને એમ કે છે કે હે શ્રી હરિ, મને આટલા વાના દ્યો. નિત્યમ તદ વપુ રીક્ષણે, કાયમ તમારી મૂર્તિના દર્શન કરવામાં જ મારી આંખ્યો રહો, મારી આંખ્યો તમને જોયા કર, અને તમારા ગુણગાન ગાવામાં જ મારી વાણી યશ ગાવામાં જ વપરાય, અને મારા કાન કાયમ કથા સાંભળવામાં રહો, મારું મન તમારી સ્મૃતિ જ કરે, અને સેવાયામ તવ ચ તે સતામ ચ નિરતૌ હસ્તૌ તદીયસ્ય, મારા હાથ હંમેશાને માટે તમારી અને તમારા સંતો ભક્તોની સેવામાં જ વપરાય. બરાબર, મારી શારીરિક માનસિક બધી જ ક્રિયા તમારે અર્થે થાય. ટૂંકમાં એવું, હે ભગવાન, હું તમને પગે લાગીને તમારી આગળ અખંડ માગું છું, મારી ઉપર કૃપા કરો. જો આમ કીધું માટે ખાસ ફરીવાર કહું, જે હેતુ માટે પરમાત્માએ આપણને જે કાંઈ આપ્યું છે તે એ હેતુ માટે જ વપરાવવું જોઈએ. ભગવાને આપ્યું હોય બીજા હેતુ માટે, આપણે વાપરીએ બીજા હેતુ માટે, આ તે ક્યાંનો ન્યાય છે? બોલો, આ ખોટું કહેવાય? ચેતો ભાઈ, ચેતો, વાત સમજો બાપા, સમજો. અને જો એ હેતુ માટે વાપરીએ તો જ શક્તિ વિવેક સફળ થયો ગણાય, નહીતર નિષ્ફળ ગયો ગણાય. તમે કહેશો કે મારામાં શક્તિ વિવેક છે, અમે ખોટી રીતે કોઈની અરે કાંઈ અથડાઈ જતા નથી. ભલે ને તમે ખોટી રીતે કોઈને અરે બાંધતા નથી કે તમે બિનજરૂરી શક્તિઓનો આડોળો ક્યાંય ઉપયોગ કરતા નથી, પરંતુ તમને હજી એ વિવેક નથી આવ્યો કે ભગવાને આ શક્તિ મને આ વસ્તુ કે આ આ માટે જ આપ્યું છે, માટે મારે એને માટે જ વાપરવું જોઈએ. ખરું ખોટું? એક નાની એવી વાત કહું, તમે હરિભક્તો જે કાંઈ પૈસા મંદિરોમાં સંસ્થાઓમાં આપો છો એ ફિક્સ ડિપોઝિટ કરવા માટે આપો છો? હા કે ના? ના હોય તો આમ આમ તોલો કરો, ના હોય તો આમ આમ કરો, આમ આમ હરખો હલાવો. નહીં, મંદિરમાં પૈસા ભેગા કરવા માટે ફિક્સ ડિપોઝિટ કરવા માટે તમે પૈસા આપો છો? નહીં ને. દરેક દાતાઓના મનમાં એવા વિચારો હોય છે કે અમે આ પૈસા પાવતી ફડાવીએ, જે કાંઈ આપીએ એ તરત જ સારી રીતે વપરાય, ઉપયોગમાં આવે. બરાબર છે, એવા હેતુથી જ આપો છો ને. અને એ પૈસા મંદિરમાં નેરા ભેગા થતા કરે તો તમને સારું લાગે? તમને એવું લાગે કે અમારા પૈસાનો દુરુપયોગ થયો, અમારા પૈસાને ગોંધી રાખવામાં આવ્યા, માલકર ઘાલી દીધા, હવે એનું બિચારાનું હું થાય? કારણ કે જે હેતુ માટે તમે આપ્યા એ હેતુ માટે ન્યા નો વપરાણા, અથવા તમે આ હેતુ માટે આપ્યા અને એ બીજા હેતુ વાપરી નાખે, બરાબર છે, તમને નથી ગમતું. એ જ વાત અહીં સમજો કે ભગવાને આપેલી શક્તિને આપણે વાપરીએ અને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ ભગવાનને ગમે, અથવા તો જે હેતુ માટે આપી હોય એ હેતુ માટે ન વાપરીએ અને બીજા હેતુ માટે વાપરીએ તો ગમે? બોલો, કોઈ માણસ અહીં આવીને એમ કે મારે ગૌશાળા માટે તમને 25,000 રૂપિયા આપ્યા છે ગાયોને ઘાસ ખવારો, હવે આપણે ગાયોને ઘાસ ખવારીએ નહીં અને આપણે લાડવા કરીને ખાઈ જાય તો ઓલા માણસને ગમે? એમ કે ગાયોનું ઘાસ ખાઈ ગયા ને તમે? આમ વાત છે માટે ભગવાને જે હેતુ માટે આપણને જે જે વસ્તુઓ આપી છે તે હેતુ માટે જ વાપરીએ તો આપણને અહીં વાત બરાબર ગણાય. આ સમજવું બહુ જરૂરી છે. હવે એક નવો પ્રશ્ન થયો કે ભગવાને આપણામાં અમુક અમુક દોષો મૂક્યા છે, એ દોષો એ કાંઈ કામના છે, એ કોઈ શક્તિ છે? આવો સવાલ થયો. થાય, હા ભાઈ, એ બધા દોષોને સહી દિશા આપતા વાળવામાં આવે તો નુકસાન કરતાને બદલે ફાયદો કરતા બને છે. આપણે બહુ લાંબી વાત તો નથી લેવી. એકવાર મેં આને વિશે બહુ મોટું પ્રવચન કર્યું હતું. માની લો કે ક્રોધ, આપણામાં ક્રોધ છે. ક્રોધ છે એ એક તાકાત છે, એક તેજ છે. એની હરખી દિશા આપીએ ને તો દુઃખરૂપ થવાનો બદલે સુખરૂપ થાય. ગાંધીજી દક્ષિણ આફ્રિકા જતા હતા પિટોરિયા, એમાં વચ્ચે એક ગોરા મુસાફરે એમને ફર્સ્ટ ક્લાસમાંથી હેઠા ઉતારી મૂક્યા, પોટલા બિસલા નાખીને. તો ગાંધીજીને એટલી બધી દાઈ ચડી, એટલો બધો ક્રોધ ચડ્યો, પણ એને એ ક્રોધને કંટ્રોલમાં કરી અને ત્યાં ભેગા થઈને જે આંદોલન આદર્યું અને આ જીત્યા ને એનું બળ પામીને દેશમાં આવ્યા અને દેશમાં પછી ભારતને આઝાદ કરવા આંદોલન ઉપાડ્યું. ગાંધીજી વિશે કોકે કહ્યું કે હાવ ઠંડો ને સીધો માણસ લાગતો આ માણસ દેશને આઝાદ કરવામાં મરી જવા તૈયાર રહેશે તો એની હૃદયમાં દાજ કેટલી છે? દેશને આઝાદ કરવા માટેની દાજ કેટલી? એક જાતનો એ ક્રોધ જ છે ને. પણ એને કંટ્રોલ કરી આયોજન પૂર્વક ક્ષમા રાખીને જો એને ઉપયોગમાં લીધો તો દેશને આઝાદ કરાવ્યો. કેમ? આ એક શક્તિ છે, પણ કંટ્રોલ એનો ન કરી શકો એ શક્તિનો, અને તમે ગમે એને ગાળો દીધો ને ગમે મારી નાખો ત્યાંનાથી કોઈ પ્રગતિ થાય છે? ગાંધીજીની જેમ દુનિયામાં ઘણા એવા થયા. આફ્રિકાને આઝાદ કરાવ્યું કોણે? બોલે હમણાં છેલ્લે શું નામ એનું? હા, મંડેલા, નેશનલ નેશનલ મંડેલા. કેટલા વર્ષ જેલમાં રહ્યા, મૂક્યું નહીં તોય એ જેલમાં જાય તેના ઘરના લડે. આ કંઈક દાજ તો હશે ને, પણ એને વિવેકપૂર્ણ જો ઉપયોગમાં લીધો એ ક્રોધને તાકાતને તો મોટું કામ થયું. વિદેશમાં એક મહિલાના છોકરાને દારૂ પીધેલા ડ્રાઈવરે ટ્રક નીચે ચગદીન મારી નાખ્યો, એટલે એ બાઈને બહુ રીંછડી અને બહુ ક્રોધ આવ્યો. પછી ક્રોધે શું કામ કર્યું? એ સ્ત્રીએ એ ક્રોધમાં કઈ આપઘાત કરી લીધો કે જઈને ઓલા ડ્રાઈવરને મારી નાખ્યો એવું કાંઈ ન કર્યું, પણ ક્રોધરૂપી તાકાતને એણે એવી એ શક્તિને વિવેકપૂર્ણ તૈયાર કરીને વાપરી તો એણે મેડ નામની એક સંસ્થા સ્થાપી. એનો અર્થ થાય મધર્સ અગેન્સ્ટ ડ્રંક ડ્રાઇવિંગ. આ નામની સંસ્થા સ્થાપી મેડ, એટલે કે નશો કરીને ચલાવનારા ડ્રાઈવરનો વિરોધ કર્યો. સમજણ? સમાજમાં આ પ્રકારની બેદરકારી સાંખી ન લેવી જોઈએ એવું આંદોલન છેડ્યું. અમેરિકાના અનેક લોકોને દારૂ પીને ગાડી ચલાવનારાઓ સામે જાગૃત કર્યા કે આનો બળવો કરો, દારૂ પીને ગાડી નહીં ચલાવવાની. બધા જાગ્યા, બળવો થયો કે ડ્રાઈવરે દારૂ પીને ગાડી નહીં ચલાવી. આજે એ મહિલા અને એનું સંગઠન લાખો સભ્યો ધરાવતી એક મોટી શક્તિ છે, તેથી ત્યાંની સરકારને પણ એમના કયા મુજબ કાયદાઓ ઘડવા પડ્યા. ત્યાં કાયદો છે દારૂ પીને ગાડી નહીં ચલાવે, એણે ઘડાયો. નકર ત્યાં બધા રાજદી દારૂ પીવે છે, પણ આનો બાળક મરી ગયો ને એને દાજ ચડી તો સંસ્થા થાપીને બળવો કર્યો જેમ દેશ આઝાદ કરવાનો કર્યો હતો ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ એને બધાએ, એમ એણે કર્યું. તો વિવેકપૂર્ણ વપરાયેલી એ તાકાત સારી રીતે સુખદાયી થઈ. ક્રોધ જેવા દોષને યોગ્ય ઉપયોગ કરીએ તો તે મજબૂત શક્તિ બને. આમ આપણા દોષોને પણ યોગ્ય દિશામાં વાળવા જોઈએ. એ એક શક્તિ હોય તો એને નાથીને એનું સારું પરિણામ આવે એમ જો શક્તિ વિવેક કરીએ તો ઘણી સફળતા મળે. શક્તિ વિવેક નિષ્ફળ ક્યારે ગયો કહેવાય? સાંભળજો, જયારે શક્તિ વિવેક રાખનાર માણસમાં એનું અભિમાન આવી જાય કે હું તો શક્તિને બરોબર કંટ્રોલમાં કરીને વાપરું છું નામને તેમને, તો એ શક્તિ વિવેક એનો નિષ્ફળ થયો કહેવાય. કોઈ પણ ગુણ તેમાં માન ભળતા અવગુણ બને છે અને એ નિષ્ફળ જાય છે. એ આપણે ગુણ પ્રાપ્તિ વિવેકમાં વાત કરી ગયા છે. શક્તિ વિવેક રાખનારે શું સાવધાની રાખવી જરૂરી છે? તો સાંભળો, મારામાં જે કાંઈ છે તે સર્વે શક્તિમાન ભગવાન શ્રી હરિજી મહારાજનો જ પ્રતાપ છે, એ હંમેશા યાદ રાખવું જોઈએ. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, જે છે એ ભગવાનનું છે, ભગવાન વડે છે. આ વાતનો એણે હંમેશા વિવેક સાવધાનીપૂર્વક રાખવો જરૂરી છે. સહેજે જ કે સામેથી શક્તિ મળતી હોય તો પણ પ્રભુ પ્રાપ્તિમાં અવરોધક હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. શક્તિઓ બધી આવતી હોય ને જો ભગવાન મેળવવામાં નુકસાન કરે એમ હોય તો એ શક્તિઓ નહીં રાખવી. જો સાંભળો, હવે મારા સાધુ સંતો અને સાધકો માટે બહુ ઉપયોગી છે કે આમ સહેજે શક્તિ મળી હોય ને પણ જો એ આપણને પચે એમ ન હોય, નુકસાન કરે એમ હોય ને તો એ છોડી દેવી જોઈએ. એક સમયે મહારાજ વડતાલ બંગલામાં પડ્યા હતા, રામપ્રતાપભાઈને વડતાલ. તે સમયે નરસિંહાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજ માથે કપડું ઓઢીને હોતા હતા, પણ ચરણારવિંદ ઉઘાડા એટલે બંને સંતો મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્નો જોતા હતા અને એકાબીજાને કહેતા હતા, આ જવું કહેવાય, આ જાંબુ, આ ઉર્ધ્વ રેખા. અવાજ સાંભળીને મહારાજ જાગી ગયા, માથેથી લુગડું લીધું અને બોલ્યા, સંતો શું જુઓ છો? ત્યારે નરસિંહાનંદ સ્વામી બોલ્યા, મહારાજ આપણા ચરણારવિંદના ચિહ્નના અમે દર્શન કરીએ. ત્યારે મહારાજે હેતથી કહ્યું કે સંતો, આ ચિહ્ન સહિત ચરણારવિંદનું ધ્યાન કોઈ કરે તો સમાધિ થાય. એટલે પરમ જ્ઞાનાનંદ સ્વામીને જરાક સમાધિની ઈચ્છા, એટલે ધ્યાન કરવા લાગ્યા. તેણે કરીને સમાધિ થઈ, પણ સાથે સાથે સિદ્ધિઓ પ્રગટ થઈ. તે અહીં બેઠા થતા અક્ષરાદિક ભગવાનના ધામ તથા બ્રહ્માદિક સર્વ દેવના ધામ તથા સર્વે જીવ પ્રાણી માત્રના ગાઢ સંકલ્પ જાણવા માંડ્યા. આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ થોડાક ડાયા એટલે ગોપાલ સ્વામીને બહુ મોટા માનતા, એટલે સ્વામીને જઈને વાત કરી કે મહારાજના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા મને આવી સિદ્ધિ થઈ, અક્ષરાદિકના ઘાટ જાણું, દેવોના ઘાટ જાણું. ગોપાલ સ્વામી કે તો તમારું ભૂંડું થયું. હે, આવી શક્તિ મળીને ભૂંડું? તમારી કઠણાઈ થવાની. પણ સ્વામી આમ કેમ કહો છો? અરે, તમે સર્વના સંકલ્પ જાણવાથી ભક્તોનો અવગુણ લેહો. હું અવગુણ નો લવ? અવગુણ અને સાંભળો જ ખરા. આવે અવગુણ કેવી રીતે આવે? કેમ કે રજોગુણના યોગ્ય કરીને કોઈના અંતકણમાં મલિન ઘાટ થતા હોય ત્યારે તમારા મનમાં એમ થાય, આ તો મહારાજ વખાણે એવા ક્યાંસ, એવા નથી, આને હું કામ મહારાજ વખાણતા છે, એમ અવગુણ આવે. અને હાવ સાચું કહું પરમ જ્ઞાનાનંદ સ્વામી, જીવના દોષ તો એક ભગવાન જ સહન કરી શકે, પણ આપણાથી ન થાય નહી. જીવના દોષ ભગવાન, જબરો ડાયલોગ માર્યો ગોપાલ સ્વામીએ. જીવના દોષ ભગવાન ખમે ને સહન કરે, આપણું કામ નહીં. ત્યારે પરમ જ્ઞાનાનંદ સ્વામીને એમ થયું, સ્વામી તો હું શું કરું, હવે શું કરું, મને બચાવજો, હું મરાઈ જઈશ. ત્યારે સ્વામી કે, મહારાજની પ્રાર્થના કરો કે તમારી મૂર્તિ અખંડ મને દેખાય, પણ આ બીજાના અંતર દેખાય છે ને, હવના ગાઢ સંકલ્પ હું જાણું એવું અંતર્યામી પણ જે મને આવી ગયું ધ્યાન કરતા કરતા, એ નષ્ટ થઈ જાઉં. પછી 6 મહિના પ્રાર્થના કરી એટલે અંતર્યામી શક્તિ જતી રહી ને એકલી ભગવાનની મૂર્તિ દેખાય ને સુખ બહુ આવે એવું થઈ ગયું. પણ આ પરમ જ્ઞાનાનંદ સ્વામી ડાયા એટલે ગોપાલ સ્વામી જેવા મોટાને માથે રાખતા ને કાંઈક હોય તેને પૂછતા. પણ ઓલા કેવળાનંદ જે હોજી આપણે વાત કરી હતી ને, એને આવું જ થયું હતું. પછી બધાના અવગુણ આવ્યા ને છેવટે ફૂલીબા માંગ્યા કે મારું માણસ લાવો, મારે વ્યૂ જવું. મહારાજે એમને કેવડાવ્યું તે એમણે જવાની ના પાડી. ત્યાં તો ગરમ થઈ ગયા કે બળાત્કારે લઈ જઈશ. ત્યાં વીરભદ્ર કપિલેશ્વરાનંદ સ્વામી ઉભા થયા, વ્યા તો થાય એ વાત સાંભળી હતી ને તમે, એ ભૂલી ગયા. આપણે જીવનમાં જો કોઈને માથે રાખ્યા હોય તો એ આપણી શક્તિનો વિવેક શીખવાડે, કંટ્રોલ કરે, આપણે ન થાય એમ હોય તો હવળે રસ્તે લઈ જાય. માટે મોટા સાથે હેત રાખવું ને એની આરે બગાડવું ને નમીન રહેવું ને એની પાસે કાંઈક ને કાંઈક આવું હોય ને તારે સલાહ લઈને આગળ વધવું. હા, આ કેવી સરસ વાત આવી. परम ज्ञानानंद स्वामी बची गया अने केवलानंद स्वामी गिरे गया। बे अंतरियामी पण जायु तू पण आणे गोपाल स्वामी ने आज जोड्या उपाय पूछो तो उगर्या बोल्या नहीं कई आवड्यू नहीं गया आवुं छे। माटे शक्तिओ आवे अने जो ते आपणे नड़े एम होय तो एने छोड़ी देवी जोईए। एवं बधुं ऐश्वर्य अने प्रताप ने आन तेन आपणे नहीं राखवुं जोईए, नहीं इच्छवुं जोईए। अने महाराज वर्तनात्मानो कीधुं कि अमने ऋषभदेव भगवान बधा करता वधारे गमे, केम जे सिद्धिओ प्राप्त थई ते अमने ग्रहण न करी, एवो त्याग अमने बहु गमे। सिद्धिओ कोई सामान्य शक्ति छे तो बहु मोटी शक्ति छे, એ પણ વિવેક જરૂરી છે। પાનબાઈ ને ગંગા સતી થઈ ગયા ને, ગંગા સતીના પતિ હમઢિયાળા ગામના કહળસિંહ હતા દરબાર, એ બહુ મોટા ભગત હતા, ગંગા સતી ભગત હતા ને એમ કહળસિંહ બહુ ભગત હતા। એના ભગવાનની ભક્તિ કરતા શક્તિ ઘણી આવેલી, પણ એકવાર બજારે નીકળેલા ને ગાય મરી ગયેલી એટલે કહળસિંહના દુશ્મનો વિરોધીઓ આને ઉશ્કેરવા માંડ્યા કે બહુ મોટો ભગત થઈને ફરે છે, ગાય જીવતી કરતો હાચો। હા કે બાબા ભગવાનની ઈચ્છા હાલ્યા કરે તો કે વેંત નથી એમ કેન, આડાવડા મેણા મારીને બરાબર ચડાવ્યા તે પછી ન રહેવાનું, તે ગાય જીવતી કરી। પણ બજારે ગાય જીવતી કરી ત્યાં ગંગા સતીને ખબર પડી ગઈ કે ભગત ઉશ્કેરાઈ ગયા અને ખોટું કર્યું। આને તરત એમ થઈ ગયું કે આ ખોટું થયું, સમજાણો। અને પોતે ઘેરે આવ્યા અને ઘેરે જ્યાં ખડકી આવીને ઉભા રહ્યા ને ત્યાં ગંગા સતીએ કીધું, ન રહેવાનું ને કે ઉશ્કેરાઈ ગયા ને, આટલું સહન ન થયું ને કે। અને એટલો બધો એને આઘાત લાગ્યો આ વાતનો, પછી ઓરડો બંધ કરીને બેસી ગયા અને કહ્યું કે હવે આ જગતમાં રહેવું નથી, મારે સમાધિ લઈ લેવી છે, આ દુનિયા બહુ ખરાબ છે। થોડા દિવસમાં એ દેવ થયા, પણ આ શક્તિઓ હોય અને જે એનો કંટ્રોલ કરવો, એનો વિવેક રાખવો, એ કામ બહુ અઘરું છે। સનકાદિકો કેટલા મહાન, જય વિજય જરા હિંસ્યા નામ તેમ કર્યું, સાપ ઠપ કર્યો, એવે સમયે ધીરજ રાખવી હારી, પણ હવે ઠપ કહી દીધો, અરી ઈચ્છા છે પણ કંટ્રોલ કરવો જોઈએ। હવે કેવો શક્તિ વિવેક શ્રી હરિ અને સંતોને ગમે તો ભાઈ સાંભળી લ્યો, સમર્થ હોવો છતાં ઝરણા કરો એવો શક્તિ વિવેક ભગવાનને ગમે। આપણામાં બધું હોય તોય આપણે કાંઈ બોલીએ નહીં, સહન કરીએ, એ વાત ભગવાનને બહુ ગમે। વડોદરામાં ગોપાલ સ્વામીએ અનેક લોકોને સત્સંગી કર્યા, પરચા બહુ દીધા, બહુ મોટા મોટા માણસો સત્સંગી થયા, વડોદરા નરેશ પણ સત્સંગી થયા, એટલે નાગર બ્રાહ્મણો ને સ્વામી ઉપર બહુ વિરસ્યા, એને બધા ભેગા થઈને એક ષડયંત્ર ગોઠવ્યું કે આ ગોપાલ સ્વામીના બહુ વખાણ થાય છે, એને જો ધર્મમાંથી પાડીએ ને તો એની આબરૂ જાય, એટલે ભેગા થઈ અમુક એવી નકામી સ્ત્રીઓ તૈયાર કરી અને ગોપાલ સ્વામી સ્નાન કરવા ગયા હતા ને ત્યાંથી દિશાએ ગયા, તો આમ એકલા જવું પડે, સ્વામી ત્યાં ગયા તા, લોકોએ સ્ત્રીઓ ત્યાં રાખેલી, એ બધી સ્ત્રીઓએ ભેગા થઈને ગોપાલ સ્વામી ઝાલ્યા। ગોપાલ સ્વામીને એમ થયું હવે શું કરું, એટલે ગોપાલ સ્વામીએ તરત નાડી પ્રાણ હંકેલી લીધા, એટલે થઈ ગયું શરીર મળદા જેવું। પછી આ બધી પ્રમદાઓએ સ્વામીના દેહને ગાહડી બાંધી મેળી ઉપર ચડાવી દીધો, ગાહડી બાંધી લઈ આવ્યા મેળી ઉપર ચડાવી દીધો, ત્યાં ચાર દિવસ થઈ ગયા। પાંચમે દાડે આ ડોશીઓને એમ થયું ખારો મરી ગયો ડોહા, તે ગાહડી તળાવમાં નાખી આવ્યા। આ બાજુ જે સાધુ સંતો ત્યાં નાવા ગયા હતા તળાવે, સ્વામી દિશા ફરીને પાછા ન આવ્યા એટલે ભેગા થઈને ગોત્યા બહુ, પણ સ્વામી ક્યાંય મળ્યા નહીં। પછી સાધુ બહુ ઉદાસ થઈ ગયા, પછી મહારાજ પાસે વડતાલ આવ્યા અને મહારાજને વાત કરી કે અમે ભેળા થઈને વડોદરા તળાવે નાવા ગયા હતા અને ત્યાંથી સ્વામી સંડાસ જવા ગયેલા અને પછી જડતા નથી, ક્યાંક સ્વામી વિયા ગયા છે। આ વાત સાંભળીને મહારાજ બહુ ઉદાસ થઈ ગયા, બહુ જ ઉદાસ થઈ ગયા। તે થાળ પણ જમ્યા નહીં અને સભામાં વારે વારે મહારાજ એમ કે કોઈ સ્વામીને લઈ આવો, કોઈ સ્વામીને શોધી આવો, જે સ્વામીને શોધી લાવો એના ઉપર હું બહુ રાજી થાવ, એને છાતીમાં ચરણારવીને દઉં, એને બાથમાં ઘાલીને ભેટું, અરે જે માગે તે આપું, પણ કોઈ સ્વામીને અહીં લઈ આવો. એમ ચાર દિવસ સુધી મહારાજ ઉદાસ થકા વારંવાર બોલ્યા કરે. પાંચમે દાડે ગોપાલ સ્વામી વડતાલને માર્ગે હાલ્યા આવતા હતા તે વાતને અંતર્યામીપણે જાણીને મહારાજ બોલ્યા, હાલો હાલો ગોપાલ સ્વામી આવે છે, આપણે એમની હામાં જવું છે, હાલો એમ કરીને મહારાજ હાલ્યા. એટલે વાય સાધુ હરિભગત બધા હાલ્યા. ગોપાલ સ્વામી આમ રસ્તે હાલ્યા આવતા હતા, એને મહારાજે જોયા, આમ થોડુંક છેટું રહ્યું, એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે ગોપાલ સ્વામી દંડવટ કરવા માંડ્યા. એટલે સર્વે સાધુ ને આર્ય હતા એ બધા ગોપાલ સ્વામી દંડવટ કરવા માંડ્યા, એટલે ગોપાલ સ્વામી હામાં દંડવટ કરવા માંડ્યા. પછી મહારાજે ગોપાલ સ્વામીનો હાથ ઝાલ્યો અને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. પછી સીમમાંથી મહારાજ સાથે બધા મંદિરે આવ્યા. સ્વામીને સર્વે સમાચાર પૂછ્યા, બધી સભા ભરાણી. પછી સ્વામીએ ઉપેરની બધી વાત કરી કે આવું થયું હતું. તે સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. અને પછી મહારાજ બોલ્યા એ વાત સાંભળવા જેવી. પછી મહારાજ કે અહો અહો, આવા મોટા સાધુ છતાં કેવું નિર્માનીપણું ગ્રહણ કર્યું. જો સ્વામી સંકલ્પ કરે તો અનંત કોટી બ્રહ્માનો પ્રલય થઈ જાય એવા મોટા છે આ ગોપાલ સ્વામી. સંકલ્પ કરે એટલામાં અનંત કોટી બ્રહ્માનો પ્રલય થઈ જાય એવા મોટા છે, પણ કેવું નિર્માની પણ જ કે હે. તેથી તે ડોશીઓને કાંઈ ન કર્યું, ન તો સંકલ્પ ડોશીઓ બધી મરી જાય, બળી જાય. તે ડોશીઓને કાંઈ ન કર્યું તથા દ્વેષી બ્રાહ્મણનું પણ સહન કર્યું. એમ મહારાજે સ્વામીના વખાણ કર્યા. બોલો, આવી શક્તિ વિવેક વાળી શ્રી હરિને બહુ ગમે છે, અર્થાત આવો શક્તિ વિવેક બહુ ગમે. નહીં જેવી વાતમાં બધું ધોઈ નાખીએ ને એ ભગવાનને ન ગમે. આપણામાં જો કે કોઈ એવું સામર્થ્ય શક્તિ છે નહીં, પણ હોય તો આ ખમી ખાવું પડે. આ સ્વામીએ આ રીતે શક્તિનો વિવેક રાખ્યો. હવે એક એથી ઉલટો શક્તિ વિવેક બતાવું છું. આ વેજલકા ગામ છે ને, ત્યાં ભીમ પંડ્યા રહેતા, બહુ સારા સત્સંગી. હવે ગામમાં ચૂડાનો અધિકારી આવ્યો હતો, એણે સિદ્ધાનંદ સ્વામીને ગામમાં ન આવવા દેવા એવી વાત કરી. ત્યારે એક પટેલે આવીને ભીમ પંડ્યાને ઘેરે કહ્યું કે અધિકારીએ આવું કહ્યું છે. આ વાત સાંભળી એટલે ભીમ પંડ્યાએ ઓલા પટેલને કીધું કે તું અધિકારીને જઈને કહેજે કે સિદ્ધાનંદ સ્વામીને પાછા ન કાઢ તો તારા માવતરમાં ફેર, અને હું તને લાકડીએ ન મારું તો મારો બાપ ભાણજી પંડ્યો નહીં. અને ઓલા પટેલને કે તું જઈને મેં કીધું એ બેઠા શબ્દમાં અધિકારીને ન સંભળાય તો તારા ચારે દીકરા મરે. ઓલો પટેલ કે મારા છોકરા હું કામ મરે, હું તો જઈને કહીશ. એ પટેલે જઈને અધિકારીને વાત કરી કે ભીમ પંડ્યાએ આમ કીધું છે કે સિદ્ધાનંદ સ્વામી આવવાના છે ને આવશે ને હું ગાડું લઈને લેવા જાઉં છું, તું પાછા ન કાઢ તો તારા માવતરમાં ફેર, અને તું પાછા કાઢીને હું તને લાકડીએ ન મારું તો મારો બાપ ભાણજી પંડ્યા નહીં. અધિકારીને આ વાત સાંભળીને પરિસર છૂટી ગયો, એને બીક લાગી. તે બિચારો રાતે ત્યાંથી ભાગી ગયો. આમ ભીમ પંડ્યાએ પોતાને શ્રીહરિએ જે કાંઈ શક્તિ આબરૂક મોટાઈ આપી હતી એને અનુસારે માથા હાટે દ્રઢ પક્ષ રાખ્યો. આ પણ એક શક્તિ વિવેક કહેવાય. સમજાણો, શ્રીહરિ કે સંતો ભક્તોને જરૂર હોય ત્યારે પોતાનું સર્વસ્વ અર્પણ કરે, માથું પણ દઈ દે, આબરૂ હોય તેનો ઉપયોગ કરે, પણ એ વખતે આ કાંઈ કરે નહીં અને એમ માને કે હવે આપણે શું કરીએ આમ તેમ. પોતાની પાસે ઓળખાણ હોય, શક્તિ હોય, આબરૂ હોય, સંપત્તિ હોય, પણ કાંઈ એનો ઉપયોગ કરે નહીં તો એને કાંઈ શક્તિ વિવેક ન કહેવાય. આ વાતે સમજવી જોઈએ. હવે કેવો શક્તિ વિવેક શ્રીહરિ અને સંતોને ન ગમે તો આવ્યો. પાજી પળાવની સાયમ દબાય, ભગવાનની કે સંતોની નિંદા થતી હોય તોય માળો સાંભળી લે ને આયા કરે. ભગવાનને આ કાંઈ વિવેક ગમતો નથી. આ વેટાણે તો તમારે એને જડબા તોડ જવાબ દેવો છે, એને વાંકું બોલવા ન દેવાય. તમારી પાસે જો શક્તિ હોય તો વિવેક પૂર્ણ ઈ વખતે એને વાપરવી જોઈએ. પોતાના સ્વાર્થે બધા સાધુ સંતો ભક્તો હરખા કે, પણ નાના મોટાનો ભેદ ન રાખે અને એને વિવેકમાં ખપાવે. આ વિવેક ન કહેવાય ભાઈ, એને કદાચ કહેવાતો હોય તો એ ભગવાનને ન ગમે. ભગવાને ઘણી શક્તિ આપી હોવા છતાં વિવેકના બાના તળે તેનો કંઈ ઉપયોગ કરી શકે નહીં. બધાની આગળ હારો રહેવા હારું, કાંઈ ભગવાનને જરૂર હોય, સંતોને જરૂર હોય, પક્ષની ત્યારે ઊભો રહે નહીં, કાં તો હરીનો વયો જાય, બાના કાઢીને ભાગી જાય. અને પાછા એ બધા હારા વિવેકી કરે, એ ખોટું. સમજાણો, ઘણા એવા હોય એની પાસે હોય બધું શક્તિ ભક્તિ, પણ કાંઈ કામ કરે નહીં. હવે શક્તિ વિવેક રાખવાની કુને શું, મને ભગવાને શક્તિ શા માટે આપી છે તેનો વિચાર કરવો, આ કુને છે. કે આ બધી શક્તિ, જે જે શક્તિ મને ભગવાને આપી છે, કઈ શક્તિ કયા ઉપયોગ માટે આપી છે એને ખોળી કાઢવું, એ કુને છે. મને આપેલી શક્તિનો સમયસર ઉપયોગ કરી રાજીપો રળવો એ જ મારે કરવું જોઈએ, એવી જે સમજણ આવે એ કુને છે. હવે શક્તિ વિવેકની મર્યાદા શું, કે આપણામાં શક્તિ વિવેક હારા મારો છે, આપણે ક્યારેય શક્તિ ખોટે રસ્તે ક્યાંય વાપરતા નથી અને કંટ્રોલમાં રાખીએ છીએ, બધું સાચું. પણ એ કાંઈ ભગવાન મેળવી ન દે, સાંભળજો. હા, ભગવાન રાજી થાય, પણ જ્યારે અંતકાળ આવે ત્યારે તો ભગવાનના આશ્રયની જરૂર પડે, ભગવાનને હાથ જ જોડવા પડે. બહુ આપણામાં હારો શક્તિ વિવેક હોય એનાથી કાંઈ ન થાય. પ્રભુની પ્રાપ્તિ શક્તિથી નહીં પણ શરણાગતિથી થાય છે, બીજા કોઈ વિવેકથી નહીં, ભગવાનના પગ પકડવા એનાથી થાય છે. શક્તિ વિવેક ક્યાં સુધી રાખવો જરૂરી છે, આજીવન આખી જિંદગી ભગવાન જેવા ગુણો આવે તો પણ વિવેક રાખવો જરૂરી છે. જ્યાં સુધી આપણને ભાન છે દેહનું, દુનિયાનું, ત્યાં સુધી શક્તિ વિવેક રાખવો જરૂરી છે. છેલ્લો પ્રશ્ન, શક્તિ વિવેક પ્રાપ્ત કરવાના ઉપાય શું. બહુ સરસ. એવા વિવેકી સંતો ભક્તોનો સંગ, સાંભળજો. શક્તિ કેળવવા માટે તો તમે એકાંતમાં બેસીને ધ્યાન કરી શકો છો, કે તમારી મેળે તમે કાંઈ પણ અભ્યાસ કરીને શક્તિ કેળવી શકો છો. પરંતુ શક્તિ ક્યાં વાપરવી ને ક્યાં ન વાપરવી, કેટલી વાપરવી ને કેટલો કંટ્રોલ કરવો, એ જે વિવેક છે એના માટે તો મોટા પુરુષનો, સંતો ભક્તોનો સહવાસ ને સંગ જરૂરી છે. સશાસ્ત્રનું વાંચન અને જીવન વિશ્લેષણ કરવાની ટેવ, પોતાનું અને બીજાનું, જીવાઈ ગયેલું જીવન પાછું વળીને જોજો કરવું, કે માએ અહીંયા આ ભૂલ કરી તેનું આ ખરાબ ફળ આવ્યું, અહીંયા હું વિવેક રાખીને જીવો તો એનું આ સારું ફળ આવ્યું, એને જીવન વિશ્લેષણ કરવાની ટેવ કહેવાય. એવી જેને ટેવ હોય તો એનામાં શક્તિ વિવેક પ્રાપ્ત થાય. હવે જે જે લોકો શક્તિને વાપરવાનો વિવેક ચૂક્યા હોય તેને થયેલા નુકસાનો જોવા જોઈએ, અને શક્તિને યોગ્યતા મુજબ પરખીને વિવેકપૂર્ણ જેણે જેણે સંપૂર્ણ વાપરી હોય અને એને જે ફાયદા થયા હોય એને પણ વિચારવા, આવી જે સમજણ કેળવવી, એ જ શક્તિ વિવેક પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આ કરવાથી આપણામાં ન હોય તો વિવેક આવી જાય. આ રીતે શક્તિ અને શક્તિ વાપરવાનો વિવેક, એ વિષય ઉપર આપણે આજની સભા આયોજી. તો વાલા ભક્તો, આમાંથી જેને જે કામનું હોય, લાગુ પડતું હોય, એ જીવનમાં ગ્રહણ કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.